जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद श्रीरामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम चंद्र कृपालु हरण भव भय दारुणम
राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम
कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम
पट पीत मानहु तड़ित रुचि शुचि नौमि जनक सुतावरम
पीत मानव तड़ित रुचि शुचि नौमि जनक सुतावरम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
भज
भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम
रघुनंदयानंद कंद कौशल चंद दशरथ नंदनम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
सिर
मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषण तिलक चारु उदारु अंग विभूषण
शिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषण
आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषण रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास कुरुका मादि खल दल गंजनम
मम हृदय कुंज निवास कुरुका मादि खल दल गंजनम
श्री राम चंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
रामचंद्र कृपालु भज मन हरण भय भय दारुणम
श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम श्री राम जय जय राम
श्री राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय जय राम
श्री राम जय राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम
श्री राम जय राम जय जय राम कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
जय प्रभुपाद 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 प्रभुपाद,
जय प्रभुपाद 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 प्रभुपाद।
निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल।
नमामि
नीलांबुज मलको मलांगो सीता समारो पीतवाम भागम पाणो महासा यक चारु चापम नमामि रामम रघुवंशनाथम नमामि रामम रघुवंशनाथम श्री जानकी जी वनराम चंद्र निशाचरारे भरताग्रजेश जिहवे पिबत्स्वा अमृतमेतदेव गोविंद दामो धरमाधवेति लीला मनुष्या कृतिराम रूप प्रताप दासी कृत सर्वभूप जिहवे पिबस्वा अमृतमेत देव गोविंद दामो धर्माधवेति श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधा बर नव रघुवर विमल यश जो दायक फल चा बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहो महि हरहु कलेश विकार मनोजवम मा ऋततुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयूथ मुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। ॐ नमो भगवते वासुदेवाय।
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 हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा। श्री राम कथा षष्ठ सप्तम सत्र मां आपनु हार्दिक स्वागत छे। समय केवी रीते व्यतीत थाय भगवत कथामां एनो ख्याल आपणने आवतो नथी। एक समझवा लायक विषय अध्यात्म जगत मां ई छे, जेटलो समय व्यक्ति भगवत कथानु श्रवण करे, भगवान नामनु संकीर्तन करे, એટલો સમય પરમ સુખ પરમ આનંદમાં વ્યતીત થાય છે। કેટલાય દિવસોથી આપણે રાહ જોતા હોય કથા મળશે, અને એ કથા જ્યારે આવે ત્યારે એમ થાય કે પૂરું થઈ ગયું। આ કથા આજે સપ્તમ સત્રમાં જઈ રહી છે, પણ શાસ્ત્ર એવું કહે છે કે ભગવદ્ કથાની અંદર વ્યતીત કરેલો સમય એ વાસ્તવિક સમય છે। ભગવદ્ કથાની અંદર જે સમય આપણે વ્યતીત કરીએ છીએ એને સૂર્યદેવ આપણા આયુષ્યમાંથી બાદ નથી કરતા। કાળય તે એ સમયને ગિફ્ટ કરી દે છે, જે સમય ભજનમાં વીતે છે। એટલા માટે જીવનની સફળતા સંતો અને શાસ્ત્ર કહે છે ભગવદ્ ભજનમાં છે। જેટલો સમય ભગવદ્ કથા ભગવાનનું દર્શન પ્રાપ્ત છે એટલો જ સમય આપણો છે, બાકીનો સમય તો આપણે આ સંસાર માટે વ્યર્થ કરીએ છીએ। સગા સંબંધીઓ મિત્રો માટે, એટલા માટે એ સમય બિલકુલ વ્યર્થ જાય છે। પણ શિલ પ્રભુપાદ કહે છે કે જો કોઈ વ્યક્તિ ભગવત ભક્ત બને તો એ સમયની સાચી કિંમત કરતા શીખે છે। ભક્ત સમયની કિંમત કરી શકે અને એટલા માટે એનું જીવન સફળ બને છે। શિલ પ્રભુપાદજીને અનેકો લોકો વિદેશમાં પ્રશ્ન પૂછતા કે આ સંસારની અંદર આટલી બધી કથાઓ થઈ રહી છે, આટલું હરિનામ લેવાઈ રહ્યું છે, તો તમે શા માટે ઓર એક સંસ્થાની સ્થાપના કરો છો? આટલી બધી સંસ્થાઓ ઓલરેડી આ દુનિયામાં છે,
તો ઇસ્કોનની શું જરૂર છે? ત્યારે પ્રભુપાદજી બહુ સુંદર ઉત્તર આપતા કહે છે કે આ સંસારની અંદર દરેક લોકો એવું શીખવે છે જીવન જીવવું કેવી રીતે, જીવન જીવવાની કળા શીખવે છે, એના માટે કોર્સ બનાવે છે, એના માટે આખું સ્ટડી તૈયાર કરે છે. પણ પ્રભુપાદજી કે જે મનુષ્ય બન્યો છે એને કમસે કમ એટલી તો ખબર હોય જીવન જીવાય કેમ. 84 લાખ શરીરમાંથી એક વિશિષ્ટ શરીર મળ્યું છે તો માણસને એટલી તો ખબર હોય કે જીવન જીવવું કેમ. પણ પ્રભુપાદ કે આ સંસ્થાની અંદર જે લોકો આવશે, જે આ હરે કૃષ્ણ આંદોલન સાથે જોડાશે, એને હું શીખવાડીશ આ સંસારમાં મરવું કેમ. ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ, સફળતાપૂર્વક મરવાની કળા. આ સંસારમાં કુતરા બિલાડાઓ મરે છે, મચ્છરે મરે છે, એવું મૃત્યુ નહીં, સફળતાપૂર્વકનું મરણ કોને કહેવાય? પ્રભુપાદજી કે જીવતા અને મરતા જેને શીખવું છે એના માટે મેં આ આંદોલન પ્રારંભ કર્યું છે. આપણો જે પ્રસંગ ચાલી રહ્યો છે એમાંય મહારાજ દશરથ મૃત્યુથી બિલકુલ નિકટ અને પોતાની પત્નીને મનાવતા આખી રાત્રિ જ્યારે વ્યતીત થઈ સવાર થયું, પણ મંત્રાનો પાઠ એટલો પ્રબળ હતો કે દશરથજીના કોઈ પ્રલોભનો, કોઈ વિવેક, કોઈ વચન કઈ કઈને ડગાવી ન શકે. ગોસ્વામીજીએ માનસના પ્રારંભમાં લખ્યું છે ખલ વંદના પ્રકરણ જે છે, સમાજના જે દુષ્ટ લોકોને પ્રણામ કરે છે ગોસ્વામીજી, ત્યાં એક બહુ સુંદર વાત લખી એમણે કે આ સંસારની અંદર સજ્જનોને બદલાવવા બહુ સરળ છે, પણ દુર્જન જો કોઈ ગુરુ થઈ જાય અને એનું લખેલું ભૂસવું બહુ અઘરું છે. તમે જુઓ સજ્જન માણસની સંગતિમાં કોઈ આવે તો એ જલ્દી સજ્જન ન બને, પણ દુષ્ટની સંગતિમાં કોઈ આવે તો દુર્જન જલ્દી થઈ જાય. આ ગોસ્વામીજી લખ્યું એટલે ગોસ્વામીજી કહે છે કે એવા વહેમમાં ન રહેતા કે આ દુર્જનો છે એ સુધરી જશે ક્યારેક, ધ્યાન રાખવું પડશે કે આપણે ન બગડી જઈએ. શું કામ? કારણ કે દુર્જનની સંગતિ બહુ ખરાબ છે. કઈ કઈને કેવી રીતે પાઠ ભણાવ્યો છે મંથરાએ કે મહારાજ દશરથ પોતાના પતિની વાત આઈતે કઈ કઈને પ્રિય નથી લાગતી, એ જાણે છે કે રામની અંદર જ આ દશરથનો પ્રાણ છે, રામ જ દશરથનો પ્રાણ છે, જો રામ અયોધ્યામાં નહીં રહે તો દશરથ નહીં હોય. અને આ વાત કઈ કઈ જાણે છે પણ એને કોઈ પછતાવો નથી, કારણ કે ભરતજી જ્યારે આવ્યા ત્યારે કઈ કઈ સ્પષ્ટ શબ્દમાં કહે છે ભરતજીને કે તારા પિતાનું ભલે મૃત્યુ થઈ ગયું અને એને તો બહુ જીવન જીવી લીધું, બહુ ભોગ ભોગવી લીધા, હવે વયા ગયા તો એમાં દુઃખ લગાડવાની શું વાત છે? આ કઈ કઈ ના શબ્દો છે માનસ. વિચારો કે એ રાજ્યની પ્રાપ્તિ કરવા માટે ભરતને રાજા બનાવવાની એની લાલસા, કેટલી હદે દુર્જનની સંગતિ. અને મંથરાને ટાઈમ એક જ રાત્રિનો મળ્યો હતો, જો બહુ વિચારણીય પ્રસંગ છે. મંથરાને એક જ રાતનો ટાઈમ, કારણ કે બીજા દિવસે સવારે રામ રાજા બનવાના છે, અને મહારાજ દશરથે તે એક રાતનો ટાઈમ લીધો. પણ મંથરાની જે વિચારધારા છે કઈ કઈ એમાં પ્રભાવિત થઈ ગયા, મહારાજ દશરથ એને કન્વિન્સ ન કરી શક્યા. એટલા માટે આ સંસારની અંદર કોની સંગતિ લેવી અને કોની સંગતિ ન લેવી એ બહુ વિચારણીય પ્રશ્ન છે. ભગવત ભક્તિની અંદર જો તમે સ્વાર્થના સંબંધે જો જોડાયેલા રહેશો પ્રગતિ ક્યારેય નહીં થઈ શકે. શું કામ? કારણ કે આપણને ભજનમાં ક્યારેક ક્યારેક ભય લાગે છે કે આ ભાઈ મારી યારે નહીં હોય તો, આ વ્યક્તિ મારી યારે નહીં હોય તો, આ વ્યક્તિ મને સપોર્ટ નહીં કરે તો. ભક્ત એને જ કહેવામાં આવે છે જેનો ભરોસો કેવલ ભગવાન ઉપર હોય છે, આ ભક્ત છે. અને સંસારમાં હજી અન્ય લોકો ઉપર જે ભરોસા મૂકતો રહે છે એ તો ભક્તિની લાઈનમાં આવ્યો જ નથી. વિશ્વાસ જેનો ભગવાન ઉપર અડગ છે આ વ્યક્તિ ભક્ત છે. સવારના પહોરની અંદર જ્યારે લોકો રાજમહેલમાં આવીને ઊભા છે, બધા લોકો કહે છે મહારાજ દશરથ આજ જાગ્યા કેમ નથી. સુમંતજીને કહે છે તમે જઈ મહારાજને જગાડો. સુમંતજીએ જ્યારે જોયું તો રાજા મૂર્છિત અવસ્થાની અંદર રૂમની અંદર પડ્યા હતા. ત્યારે કઈ કઈ સુમંતજીને કહે છે
પરિન રાજહિની દનિષી હે તુજાન જગદી રામ રામ રટી ભોર કિય કહઈ નમર મમહી.
મહારાજ આખી રાત ઊંઘ્યા નથી, એનું કારણ તો ભગવાન જાણે. કઈ કઈ કહે છે મને ખબર નથી, પણ આખી રાત ઊંઘ્યા નથી અને રામ રામ રટી ભોર કિય, રામ રામ રટતા રટતા સવાર પાડી દીધો છે. મેં બહુ પૂછવાનો પ્રયાસ કર્યો પણ મને કહેતા નથી, કઈ ભેદ બતાવતા નથી. સુમંતજી સમજે છે આ રાણીની ચાલ છે, કારણ કે એક તો મંત્રી છે અને મંત્રી હંમેશા બુદ્ધિમાન જ હોય. રાજાની પાસેથી બધું વયું જાય, એનું રાજ્ય વયું જાય, સૈન્ય બળ વયું જાય, ખજાનો વયો જાય, પણ જો ખાલી એની હારે મંત્રીઓ રહે તો એને રાજ્ય પાછું પ્રાપ્ત થઈ જાય. તો સુમંતજી બુદ્ધિમાન હતા ને એને જોયું કે કોપ ભવનની અંદર રાજા બેઠા છે. એનો અર્થ કે કઈ કઈ ના કારણે જ મહારાજ અહીંયા આવ્યા હોય. સુમંતજી સમજ્યા કે રાણીની ચાલ છે, હૃદયમાં થોડો ભય થયો, પણ કઈ કઈ ની વાત સ્વીકાર કરી કે રામને બોલાવીને લાવો. રામને બોલાવવા માટે જાય છે. સુમંતજી ભગવાન રામ અને સીતાજીના કક્ષમાં પ્રવેશ કરે. સીતાજી પિતાની સમાન સુમંતજીનો આદર કરે છે, કારણ કે જનકપુરના સંસ્કાર છે. ભલે રાજ્યના મંત્રી પણ વયમાં મોટા છે, બુદ્ધિમાં મોટા છે, જ્ઞાની છે. એક પુત્રી જેમ પિતાનો સત્કાર કરે એમ માતા સીતા સુમંતજીને આદર સત્કાર કરે છે. ભગવાન રામ સુમંતજીને પ્રણામ કરે છે. સુમંતજી રામને કહે છે તમે મારી સાથે આવો, એક આવશ્યક કામ છે. ભગવાન રામ વસ્ત્ર બદલવા નથી રહેતા. ગોસ્વામી જે લખ્યું છે જે રાજવીના જે વસ્ત્ર હોવા જોઈએ નહીં, એકદમ સાદા વેશની અંદર ભગવાન રામ કોપ ભવન બાજુ જઈ રહ્યા છે સુમંતજીને સાથે લઈ. અને સ્વાભાવિક છે કે ભગવાન રામ પોતાના મહેલેથી દશરથજીને ત્યાં પહોંચશે, પ્રજાજનોનું ધ્યાન રામની ઉપર જાય છે. લોકો જોવે છે આજે આનો રાજ્યાભિષેક થવાનો છે અને આજે આટલા સાદા વેશની અંદર રામ કેમ જાય છે. પ્રજાના હૃદયમાં એક ભયની આશંકા આવી ગઈ કે જેનો રાજ્યાભિષેક હોય એકદમ ઠાઠ માઠથી તૈયાર થયેલો હોવો જોઈએ સાદા વેશની અંદર. પણ ભગવાન રામને ખબર હતી કે હમણાં થોડી વાર પછી નીકળવું છે, તો શા માટે વસ્ત્ર બદલવા. જો રાજવી પોશાક પહેરીને જાશ તો બદલી નાખવા પડશે, એની કરતા સારું છે હું સરળ જે પોશાક મારી પાસે છે એને વસ્ત્ર બદલવા નહીં. આવો વિચાર કરી અને જ્યાં દશરથજીના રૂમ ઈ કોપ ભવન પાસે જ્યાં પહોંચ્યા, ભગવાન રામ જેવો અંદર પ્રવેશ કરે અને રામ જોવે છે એક સિંહણની આગળ જેમ વૃદ્ધ સિંહ ગજરાજ જેવી રીતે ઢળીને પડ્યો હોય એમ મહારાજ દશરથ કઈ કઈ ની સામે ઢળીને પડ્યા છે. રાજાના હોઠ સુકાઈ ગયા છે, કારણ કે આખી રાત રુદન થયું છે, આખી રાત ચિંતામાં વીતી છે, શરીર બળી રહ્યું છે. જેમ કોઈ મણીધર સાપ પાસેથી મણીને છીનવી લે એવી હાલત. અને બાજુમાં ભગવાન રામે જોયું ક્રોધની મુદ્રામાં કઈ કઈ બેઠા છે. અને એ સમયે ભગવાન રામને આ દ્રશ્ય એવું લાગ્યું કે કઈ કઈ સાક્ષાત મૃત્યુની સમાન છે, મહારાજ દશરથનું મૃત્યુ જેમ ઘડીઓ ગણી રહ્યું હોય એવી રીતે કઈ કઈ નો વેશ. એક દ્રષ્ટિની અંદર રામે આ બધું અવલોકન કરી લીધું કોપભવન. ગોસ્વામીજી કહે છે કે રામ સ્વભાવથી કોમળ છે, દુઃખ એને જીવનમાં ક્યારેય જોયું નથી. ભગવાન રામના જન્મથી લઈને અત્યાર સુધી આપણે જે કથાઓ સાંભળી એમાં એક પણ કથા એવી કહેવામાં નથી આવી કે લખવામાં નથી આવી કે જેમાં રામને દુઃખની અનુભૂતિ થઈ હોય અથવા રામે ક્યાંક દુઃખ જોયું હોય. કારણ કે અવધમાં દુઃખ છે જ નહીં. ક્યારેય જેણે દુઃખ જોયું નથી, જેણે દુઃખના વિષયમાં સાંભળ્યું નથી, અને એવા વ્યક્તિની સામે પોતાના જ પરિવારની અંદર જ્યારે આવી સ્થિતિ ઉભી થાય, કોઈ જેવો તેવો વ્યક્તિ હોય ને તો કદાચ એનું હૃદય બેહી જાય. આ જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ જો ગયો હોત અથવા બીજું કોઈ દૈવી તત્વ ગયું હોત તો આ ઘટનાને સહન ન કરી શકે, પણ ભગવાને સમય સૂચકતા વાપરી. કારણ કે ગુણોનો ભંડાર છે, ભગવાને સમય જોયો કે આ સમયે આમાં જો હું મારું ધૈર્ય ખોઈ દઈશ તો પરિસ્થિતિ બગડી જશે. બહુ ધૈર્યથી, બહુ પ્રેમથી માતા કઈ કઈ ને પૂછે છે ભગવાન રામ.
મોહી કહું માતુ તાત દુખ કારણ, મોહી કહું માતુ તાત દુખ કારણ, કરિય જતન જે હોય નિવારણ, કરિય જતન જે હોય નિવારણ.
ભગવાન રામ કહે છે, હે માતા, પિતાના દુઃખનું કારણ તમે મને જણાવો. તમે ગમે એટલું મોટું દુઃખ હશે, તમારો આ રામ સક્ષમ છે પિતાના એ દુઃખને દૂર કરવા માટે. ખાલી કારણ મને બતાવી દો, પિતાજીની આવી હાલત શા માટે થઈ છે, હું તરત એનું નિવારણ કરીશ. જ્યારે ભગવાન રામે આવું પૂછ્યું, કારણ મને બતાવો, ત્યારે કઈ કઈ કહે છે,
સુન હું રામ સબ કારણ એ હો, સુન હું રામ સબ કારણ એ હો, રાજ હિ તુમ પર બહુત સને હો,
કઈ કઈ કહે છે રામ, તારા પિતાના દુઃખનું જે કારણ છે આમ તો મને બહુ ખબર નથી, પણ મને એવું લાગે છે કે તારી ઉપરનો જે સ્નેહ છે, જે પ્રેમ છે દશરથનો, એ એના દુઃખનું કારણ છે. ભગવાન રામ કે માતા, ઉખાણામાં નહીં, સ્પષ્ટ કારણ કયો? તમે જે જાણો છો, તમારા મત નહીં, કારણની સ્પષ્ટતા કારણ કરો. એકદમ સ્પષ્ટ કારણ માગે છે ભગવાન. ત્યારે કઈ કઈ કહે છે,
બેન કહે ની મોય દુઈ વરદાના, દોઈન કહે ની મોહી દુઈ વરદાના, માંગે ઉજો કછુ મોહી સોહાના, કહે ન મોહી દુઈ બરદાના, માંગે જો કછુ મોહી સોહાના,
એમણે મને બે વરદાન આપવાનું કીધું હતું. મને જે ઠીક લાગ્યું મેં માગ્યું, અને આનાથી રાજાને શોક થયો છે. ભગવાન પૂછે છે વરદાન શું છે, તો કે એક તો મેં ભરત માટે રાજગાદી માગી છે, તમારા માટે 14 વર્ષ વનવાસ માગ્યો છે, પણ હવે રાજા થોડા કન્ફ્યુઝ થયા છે કે વરદાન આપવું કે નહીં, સંકોચ અનુભવે છે. એક બાજુ પુત્ર સ્નેહ છે, બીજી બાજુ રાજધર્મ છે. જો પુત્ર સ્નેહનું પાલન કરે તો રાજધર્મ નષ્ટ થાય, અને જો રાજધર્મનું પાલન કરે તો પુત્રના મોહને છોડી શકતા નથી. રાજા ધર્મ સંકટમાં છે. જો તમે કંઈક આમાં કરી શકતા હો, તમારી કંઈક બુદ્ધિ મતિ આમાં ચાલતી હોય, તો આજ્ઞા પાલન કરો અને પિતાના શોકને નષ્ટ કરો. એકદમ બિંદાસ કઈ કઈ બોલે છે. ગોસ્વામીજીને લખવું પડ્યું કે કઈ કઈ ની વાણીની કઠોરતા જોઈ અને સ્વયં જે કઠોરતા છે એને શરમ આવવા લાગી. કે અયોધ્યા જેવી જગ્યાની અંદર કોઈ વ્યક્તિ આટલો કઠિન થઈ શકે, સ્વયં કઠોરતા વ્યાકુળ થઈ ગઈ. ત્યારે રામ એક બહુ સુંદર વાત બોલે છે કે આ સંસારની અંદર જે માતા પિતાનું, મતલબ એની આજ્ઞાનું જે પાલન કરે, માતા પિતાની વાત જે માને, એ પુત્ર સૌથી સૌભાગ્યશાળી છે. પિતાના આદેશ પાલન કરવાની તક જેને જીવનમાં મળી છે, એનાથી સૌભાગ્યશાળી વ્યક્તિ આ સંસારમાં બીજો કોઈ નથી. અને મને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તો પછી આ સૌભાગ્યને હું કેવી રીતે છોડું? સ્વયં ભગવાન આચરણ કરીને બતાવે છે. આ એક વાત ભક્ત સમાજ માટે બહુ જરૂરી છે. આજકાલ લોકો ભક્તિમાં આવે, ભજન કરવા માંડે. મેં ઘણા લોકોનું જોયું છે, ઘરે જઈને પોતાના પિતાને કહેતા હોય તમે કર્મી છો, તમને કાંઈ ખબર પડતી નથી. આ જે લોકો ભક્ત બને છે ને, એ પોતાના પરિવારજનોને અથવા પોતાના જે વડીલો છે એને તુચ્છ માનવા લાગે છે, ખાસ કરીને માતા પિતાને. ગમે એટલો મોટો ભક્ત બને પણ માતા પિતા એ માતા પિતા છે. પુત્રએ ક્યારેય બાપના બાપ બનવાની ટ્રાય ન કરવી જોઈએ. ભલે તમારા પિતા ભક્તિ ન કરતા હોય, દરેક જીવોનું કર્મ અલગ છે, દરેકની મનસ્થિતિ જુદી હોય છે. પુત્રનું કર્તવ્ય છે પિતાની આજ્ઞાનું પાલન કરવું, પિતાનું કર્તવ્ય નથી પુત્રની આજ્ઞાનું પાલન કરવું. ભલે ગમે એટલો મોટો ભક્ત હોય પણ એ પોતાનો માતા પિતાનો અનાદર કે અપમાન કરી શકે નહીં. શું કામ? એક તો આપણે સિદ્ધ ભક્ત નથી, પહેલી વાત એ છે. આપણે આપણા પિતાને કહેતા હોય તમે કર્મી છો તો આપણે ક્યાં સિદ્ધિને પ્રાપ્ત કરી લીધી છે? પાનભાઈ થઈ ગયા નથી આપણે કે આપણે આ જગતને છોડી શકીએ? આપણા હૃદયમાં કરોડો કામનાઓ ભરી છે. ભક્તિનું હજી આપણે નાટક ચાલુ કર્યું છે, ડ્રામાના પહેલા પાર્ટમાં છીએ. અને આપણે આપણા ભૌતિક સંબંધોને, સંસારને વાસ્તવમાં એ તુચ્છ છે, છોડવા લાયક છે, પણ ક્યારે? જ્યારે હૃદયમાં ભક્તિ જાગે ત્યારે. નહીંતર પ્રોબ્લેમ શું થશે ખબર? આ બાજુ સંબંધો તૂટશે અને ભગવાન સાથે સંબંધ જોડાણો નથી, અને વચ્ચે વાળાનું આ દુનિયામાં કઈ થતું નથી. કાં ભૌતિક જગત માર્યો અને કાં ભગવાનનું શરણ સ્વીકાર કરી લ્યો. કારણ કે જો વચ્ચે રહેશો તો એવા અટવાશો કે કયા જન્મે નીકળવું ખબર નહીં પડે. એટલા માટે ભગવાન કહે છે આ અધ્યાત્મ જગતની અંદર કઈ જાણો, શીખો,
એને તત્વથી સમજવાનો પ્રયાસ કરો.
નિર્ણય પોતાના મનથી નહીં સ્વીકારો. આ વાત સાંભળવામાં બહુ દુઃખ લાગે એવી છે, પણ મેં જોયું છે જેટલા લોકો ભક્ત બની રહ્યા છે ને એના ફેમિલી ભક્ત નથી બનતા. શું કામ નથી બનતા? આની પાછળ વિચાર કરો. કારણ કે જ્યારે એ વ્યક્તિ ભક્તિમાં લાગે, ભજન કરવા લાગે, એટલે પરિવાર સાથે એવી રીતે વર્તન કરે કે જાણે એનો કોઈ સંબંધ જ નથી ઘર સાથે. બધી લાગણી શૂન્ય. અને એવું સમાજને, પોતાની આજુબાજુ રહેવા વાળા લોકોને દેખાડે મારી અંદર પરમ વૈરાગ્ય છે. જે 1% હોતો નથી એ તો એ વ્યક્તિ જ જાણે છે પોતે, પણ દેખાવ એ અધ્યાત્મની સૌથી મોટી બાધા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, આસુરી વૃત્તિના લક્ષણોમાં પહેલી વાત ભગવાન કરે છે દંભ. દંભનો અર્થ છે દેખાવ. અને દેખાવ જ્યાં છે ભગવાન કે ભક્તિ ત્યાં જાગૃત થતી. પડતર જમીનમાં કોઈ દિવસ બીજ ઉગે નહીં. એમ એમ જેનું માનસપટ, જેનું ચિત્ત પડતર છે એમાં ભક્તિ ક્યારેય ઉગે. સિદ્ધાંત ભગવાન આચરણ કરીને બતાવે છે. આપણે તો સામાન્ય જગતમાં રહીએ છીએ. આ સ્વયં પરાત્પર બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી હોવા છતાં પિતાની આજ્ઞામાં પોતાનું સૌભાગ્ય સમજે છે ભગવાન. ચૈતન્ય મહાપ્રભુના શબ્દોમાં, આપની આચરેતી પ્રભુ જગતેર શીખાય. પોતે આચરણ કરી અને આ સંસારના જીવોને શિક્ષા આપે છે. અને ભગવાન રામનો અવતાર જ એટલા માટે છે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં હનુમાનજી મહારાજ કહે છે, ભગવાન રામ શું કામ આવી લીલાઓ કરે છે? મર્ત્ય અવતાર અમર્ત્ય શિક્ષણમ. આ મૃત્યુલોકના માનવીઓને શિક્ષા આપવા માટે, ગૃહસ્થ જીવન અને વ્યવહાર કેવી રીતે ચાલે એને સમજાવવા માટે ભગવાન આવી સુંદર લીલાઓ કરે છે. માતા પિતાની આજ્ઞાનું પાલન એ સંતાનોનો સૌથી પહેલો ધર્મ છે. પણ ક્યારેક ક્યારેક માતા પિતા ભક્તિ તત્વને નહીં સમજવાના કારણે કદાચ બાળકને ભક્તિ કરતા રોકતા હોય, તો ભજન કરતા કરતા માતા પિતાની આજ્ઞાનું પાલન કેવી રીતે કરવું એનો રસ્તો એ સાધકે પોતે કાઢવાનો છે. એ કોઈ બીજા નહીં સમજાવી શકે. એને ખેર આ એક જ વાત સમજવાની છે કે માતા પિતાનું આજ્ઞા પાલન આ જરૂરી છે. ભલે આપણે ભક્તિ માર્ગમાં આવ્યા હોય અને એ ભક્ત ન હોય છતાં એનો આદર જરૂરી છે. આ એક કથામાં નહીં, મહાભારત હોય, શ્રીમદ ભાગવતમ હોય. જો ભાગવતમની અંદર યદુ મહારાજની જે કથા છે, યદુ મહારાજની જે 5 ભાઈઓ હતા, પણ એમાં સૌથી નાના ભાઈ પુરુ, એણે મહારાજ યાતિને પોતાની યુવાની આપી દીધી. પિતાની આજ્ઞાનું પાલન થયું છે. તો અનેક ઇતિહાસો છે, પણ ભક્તો હોવા છતાં આ વાત આપણને સમજમાં આવતી નથી. એટલું સમજો, જે શાસ્ત્ર હું તમે વાંચીએ છીએ ને, એ શાસ્ત્રોમાં જે વાતો લખાઈ છે એ શુદ્ધ ભક્તિના સ્તર ઉપર છે. મોટા ભાગની વાતો, મોટા ભાગની ચર્ચાઓ, જ્યાં સુધી કોઈ સ્તર કે અનુભૂતિ ન હોય ત્યાં સુધી એને ડાયરેક્ટ જીવનમાં આચરણ કરવાનો પ્રયાસ નહીં કરો. કેમ? ફેલ થઈ જશો. એટલા માટે શિલ પ્રભુપાદજીએ આ ભક્તિને બહુ સરળ રૂપમાં આપી. પ્રભુપાદજીએ જે જટિલ શાસ્ત્ર હતું એને સરળ રૂપમાં સમજાવી દીધું કે આ શાસ્ત્રને વ્યવહારિક જીવનમાં કેવી રીતે ઉતારવું. સૌરાષ્ટ્રની અંદર રીતે એક સુંદર ઇતિહાસ છે. શેઠ સગાળસાનો પુત્ર ચેલૈયો, આપણા ગુજરાત જુનાગઢ બિલખા ગામની આ ઘટના, જ્યારે કથા તમે જાણો છો, ભગવાન સ્વયં સાધુના રૂપમાં આવ્યા અને જ્યારે શેઠ સગાળસાને કીધું કે તમારા પુત્રનું મસ્તક કાપી એને ખાંડણીયામાં ખાંડી એનું ભોજન બનાવીને તમે મને આપો તો હું ભોજન કરીશ. કોઈ વ્યક્તિએ ચેલૈયાને કીધું કે તારા પિતા તારું બલિદાન આપવાના છે, ભાગી જાય અહીંથી તું. ત્યારે ચેલૈયો કહે છે કે જે પિતાથી આ શરીર પ્રાપ્ત થયું છે એના માટે આ શરીર કદાચ વપરાઈ જાય, હેને? આજ તો ધર્મ છે. આ રીતે એણે તે પિતાના પ્રોત્સાહન માટે, પિતાના વચનને બચાવવા માટે
પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
આજે ભગવાન રામ પોતાના પિતાનું વચન પાલન કરવા આખી અયોધ્યા સમર્પિત કરે છે, સમર્પણ કરે છે. સુંદર વાત ભગવાન રામ માતા કઈ કઈને કહે છે, વનમાં મને ઋષિઓનો સંગ મળશે. કેટલા ભગવાનના ભક્તોની સંગતિ થશે. ભરત રાજા બનશે અને એ તો મારી ઈચ્છા હતી. ભગવાન પેલા કહી ચુક્યા છે, યાર વશિષ્ઠજી એને સમજાવવા ગયા ત્યારે કે મને નહીં ભરતને રાજા બનાવો, આ રામની હૃદયની ઈચ્છા છે. પણ હે માતા, વિધાતા આજ મને અનુકૂળ હોય એવું લાગે છે. એને મેં જે વિચાર્યું એવું જ એને કર્યું છે, માટે હું વનમાં જઈશ. અને જો ન જાઓ તો મારી સમાન મૂર્ખ આ સંસારમાં કોઈ નથી, ભગવાન કહે છે. પણ માતા એક દુઃખ મારા મનમાં છે. દુઃખ એ છે કે આટલી નાની એવી વાતમાં પિતાજીને આટલું બધું દુઃખ કેમ લાગે છે. આ કઈ બહુ મોટી વાત નથી, હવે 14 વર્ષ વનમાં જવું, હવે આના માટે પિતાજીને આટલું દુઃખ શું કામ છે. બસ મને આ એક વાતનો અફસોસ છે. અદ્ભુત વિવેક દર્શન ભગવાન કરાવે છે. જો જીવનમાં સમસ્યા આવશે, સમસ્યાઓ દરેક વ્યક્તિના જીવનમાં છે અને એ ક્યારેય સુલઢાવવાની છે નહીં, પણ એ સમસ્યાની અંદર જો કોઈ વિવેક અપનાવે, વિવેકથી કામ લે, તો ગમે એટલી મોટી સમસ્યા હોય એકદમ સરળ બની જાય. પણ વિવેક હોય તો, અને વિવેક ક્યાંથી આવે છે? સત્સંગ. બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગમાં ક્યારેય વ્યક્તિ ગયો નથી, ભગવાનના વિષયમાં જેને સાંભળ્યું નથી, શાસ્ત્ર જેના કાનમાં ગયું નથી, એમાં વિવેક ન આવે. તો વિવેક જેની અંદર છે, અને વિવેકનો આ તો સાગર છે. વિચાર કરો, આખા અયોધ્યાની અંદર જ્યારે ખબર પડી આ વાતની, બધા લોકો કેટલા ચિંતામાં હતા, અને આ સમસ્યાને રામ કેટલી હળવાશથી લે છે. આ વિવેક છે. રામ કહે છે, મારો કંઈક અપરાધ થયો હોય એવું લાગે છે. કેમ? એટલે તો પિતા કારણ નથી બતાવતા. જો મને પ્રેમ કરતા હોત, માતા તમે જે કહો છો કે દશરથજીને મારી અંદર સૌથી વધારે પ્રેમ છે, જો પિતાજી મને પ્રેમ કરતા હોત તો એને મને કારણ બતાવ્યું હોત. ઈશા માટે દુખી છે, પણ એ મને કારણ નથી બતાવતા, એનો અર્થ મને પ્રેમ કરતા નથી. કારણ કે પ્રેમી કોઈ દિવસ છુપાવે નહીં, જે વાસ્તવિક પ્રેમી છે એમાં પડદો નથી. પ્રીતિ તહા પરદા નહીં, પરદા તહા નહીં પ્રીત. પ્રીતિ કરે પરદા રખે, યહ દુશ્મન કી રીત. પ્રેમ કરે પણ પડદો રાખે છે, આ તો દુશ્મનનું કામ છે. એટલા માટે ભગવાન રામ કહે છે કે હે માતા કૈકેયી, તમને મારા સોગંદ છે. ભગવાન પોતાના સમ આપે છે, મારા સમ છે. અને સત્ય કયો, પિતાજીના દુઃખનું કારણ શું છે? કૈકેયી મનમાં વિચાર કરે છે, કેટલો ચતુર છે. ભગવાન વિવેકથી બોલે છે, પણ કૈકેયીને લાગે છે આ દંભ કરે છે. મારા મનને સારું લગાડવા માટે રામ આવા શબ્દનો પ્રયોગ કરે છે. જ્યારે ભગવાને પોતાની શપથ આપી ત્યારે કૈકેયી કહે છે,
શપથ તુમ્હાર ભરત કે આના, હે તો ના દોસર મેં કછુ જાના, અપરાધ જોગ નહીં તાતા, તુમ્હાય અપરાધ જોગ નહીં તાતા, જનની જનક બંધુ સુખદાતા, જનક જનની બંધુ સુખદાતા,
જ્યારે કૈકેયી અને રામનો આ સંવાદ ચાલે છે અને એ જ સમયે મહારાજ દશરથની મૂર્છા થઈ, મૂર્છા જેવી દૂર થઈ, રામ રામ બોલતા બોલતા મહારાજ દશરથ પડખું ફર્યા અને જે મંત્રીઓ ઉભા હતા એને કીધું, મહારાજ રામ આવ્યા છે. સ્નેહથી વ્યાકુળ થઈ મહારાજ રામને આલિંગન આપે છે. ગોસ્વામીજી કહે છે, જેમ ખોવાઈ ગયેલા મણીને સર્પ જેમ પુનઃ પ્રાપ્ત કરી અને આનંદિત થાય એવો આનંદ મહારાજ દશરથના હૃદયમાં રામને આલિંગન કરવાથી થયો. પણ જેવું આલિંગન કર્યું પાછળ કૈકેયીનું દર્શન થયું, મહારાજ દશરથની આંખમાંથી આંસુઓની ધારા નીકળી ગઈ છે. મહારાજ દશરથ રડવા લાગ્યા છે. વારંવાર રામને હૃદય લગાડી બ્રહ્માજીને પ્રાર્થના કરે છે. બ્રહ્માજીને કહે છે, તમારું એક નામ વિધાતા છે. મેં એવું જાણ્યું છે કે આ સંસારની અંદર બધાના લેખ તમે લખો છો, બધાનું ભાગ્ય તમે નક્કી કરો છો. હે બ્રહ્માજી, મારા રામનું ભાગ્ય બદલી નાખો. આના તમે જે લેખ લખ્યા છે વનમાં જવાનું, આને તમે બદલો. શિવજીને પ્રાર્થના કરે, જેની જેની ઉપર મહારાજ દશરથને આસ્થા હતી બધાને પ્રાર્થના કરે, વિનવે છે કે કંઈક કરો, પણ આ રામને વનમાં જતા રોકો. ભગવાન રામ સમજાવે છે, પિતાજી આટલી નાની એવી વાતમાં તમે આવો શોક નહીં કરો, મને વનમાં જવાની આજ્ઞા આપો. આમ કહી ભગવાન રામ વિચાર કરે છે કે હું બહુ સમજાવીશ છતાં પિતાનો સ્નેહ જે છે એ તૂટવાનો, કારણ કે વિશ્વામિત્ર જેવા ઋષિ સાથે મોકલવામાં જો દશરથજીએ ના પાડી દીધી હોય, કથા આપણે સાંભળી કે, તો પછી એને વનમાં જાઓ આ દશરથના મોઢેથી કેમ નીકળે? અને ન નીકળ્યું, જ્યાં સુધી દશરથજીએ પ્રાણ ન છોડ્યા ત્યાં સુધી એના મુખે ત્યાં શબ્દ નીકળ્યો નહીં કે તમે વનમાં જાઓ. રાજા શોકમાં છે, કોઈ ઉત્તર ન આપ્યો. રામે કીધું મને આજ્ઞા આપો, પણ દશરથજી કઈ બોલતા નથી. અને આ વાત નગરમાં એટલી ઝડપે પ્રસરી ગઈ, ગોસ્વામીજી કે કોઈને વીછી કરડે ને ઝેર જેમ શરીરની અંદર ફેલાઈ જાય તરત, એમ આખા નગરની અંદર આ વાત ફેલાઈ ગઈ, રામ વનમાં જવાના છે. લોકો કૈકેયીની ખૂબ નિંદા કરે છે, ભગવાન રામ પિતાને ત્યાં છોડી ત્યાંથી નીકળી ગયા છે. બધા લોકો કહે છે, આ પાપીણી સ્ત્રીને આવું શું સૂજ્યું છે, બનાવ્યા બનાવેલા ઘર ઉપર આગ લગાડી છે, અમૃત ફેંકી અને વિષને પકડવા ચાહે છે. રઘુવંશ રૂપી વાંસના જંગલમાં આ કૈકેયીએ આગ લગાડી દીધી છે. અરે આ કૈકેયીને શું કહીએ, પાંદડા ઉપર બેસીને ઝાડ કાપ્યું છે, આને પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. લોકો વાત કરે છે, આને રામ સૌથી વધારે પ્રિય હતા, રામના વગર કૈકેયીએ ક્ષણય તે પોતાનો વ્યતીત નહોતા કરી શકતા, અને આવી કુટિલાઈ આવી કુટિલતા આના મનમાં આવી ક્યાંથી? અને એક વાત તો સત્ય છે, સત્ય કહહી કબી નારી સ્વભાવ, સબ વિધિ અગહુ અગાધ દુરાવ. અયોધ્યાના લોકોના મુખેથી શબ્દ નીકળવા માંડ્યા કે ઋષિઓએ અને કવિઓએ સત્ય કીધું છે, નારીના સ્વભાવને આ સંસારમાં કોઈ જાણી શકતો નથી. મહારાજ દશરથના મહેલમાં રહેવા છતાં આ કૈકેયીને કોઈ ઓળખી શક્યું નહીં, કારણ કે સ્ત્રીનો સ્વભાવ એટલો ઊંડાણવાળો છે, એટલો ગુપ્ત છે, આને સમજવું અઘરું છે. ચાણક્ય પંડિત કહે છે કે સ્ત્રી એક જ પલંગ ઉપર આપણી બાજુમાં સૂતી હોય, આપણા આલિંગનમાં સૂતી હોય, પણ એનું મન ક્યાંક બીજે હોય, આને કોઈ પુરુષ ક્યારેય જાણી શકતો નથી. ઘણીવાર લોકો કહે છે સ્ત્રી અબળા છે, પણ જે સામર્થ્ય સ્ત્રીઓની અંદર છે ને આ પુરુષોમાં હોતું નથી, શાસ્ત્ર એનો પુરાવો છે. લોકો રાજાને દોષ આપે છે કે સ્ત્રીને તો ભાન નથી, પણ રાજાને તો હોવી જોઈએ. પણ જે અયોધ્યાના બુદ્ધિમાન લોકો હતા, અયોધ્યામાં કોઈ કપટી કે દૂષિત માણસ નથી, પણ આ જે શબ્દો નીકળી રહ્યા છે ને એ રામના પ્રેમના કારણે છે. જે કટ્ટર રામ પ્રેમી હતા એને તો દશરથની નિંદા ચાલુ કરી દીધી, પણ બુદ્ધિમાન લોકોએ સમજાવ્યા કે તમે ધર્મની મર્યાદા જાણો છો, રઘુકુળ પહેલેથી ધર્મનું વહન કરતું આવ્યું છે અને મહારાજે આ નિર્ણય લીધો હશે તો એ નિશ્ચિત ધર્મની રક્ષા કરવા માટે લીધો હશે. એટલે તમે રાજાને દોષ આપવાનું રહેવા દો, કારણ સીબી દધીચી હરિચંદ કહાની એક એક સન કહી બખાની. તમે જોવો એ સૂર્યવંશની અંદર મહારાજ સીબી એક હોલાને બચાવવા માટે જેણે પોતાના શરીરનું બલિદાન આપી દીધું, દધીજી હરિશ્ચંદ્ર, આ બધાની કથાઓ પ્રસિદ્ધ છે સૂર્યવંશની અંદર. તો ઘણાએ કીધું ભલે રાજાનો દોષ નથી, માની લઈએ રાજામાં કોઈ કમી નથી, પણ અમને દોષ આમાં ભરતની સંમતિ હોય એવું દેખાય છે. નીતિજ્ઞોએ પોતાની બુદ્ધિ લગાવી, ભરત કદાચ આમાં સામેલ હશે આ ષડયંત્રમાં. તો જે સજ્જન લોકો હતા, બુદ્ધિશાળી લોકો હતા, એને કીધું કે તમે જે કાંઈ બોલો છો બહુ વિચાર કરીને બોલજો, કેમ, કારણ કે ભરત ઉપર જો આક્ષેપ કરશો તો આજ સુધી કરેલા તમારા જેટલા પુણ્ય કર્મો છે બધાનો નાશ થઈ જશે. ભરત પરમ પવિત્ર છે આખી અયોધ્યા જાણે છે. જે વડીલો હતા એ સમજાવવા માંડ્યા ભરત ઉપર દોષ નહીં આપતા, કેમ, કારણ કે રામ પ્રતિ ભરતનો જે પ્રેમ છે એ કોઈ અયોધ્યાથી છુપાયેલો તો છે નહીં. આવી રીતે લોકો કઈ કઈ ની નિંદા કરે છે. જે બ્રાહ્મણીઓ ઋષિ પત્નીઓ હતી એમાંથી કોઈ કોઈ કઈ કઈ ની સખીઓ હતી. જે વ્યક્તિ કોઈનું ન માને એના મિત્રોનું કદાચ માની જાય, કારણ કે મિત્ર સૌથી અંગત હોય છે. સ્ત્રીઓ કઈ કઈ ની પાસે જાય અને કઈ કઈ ને સમજાવે છે, કઈ કઈ તારો જે વિચાર છે એ બદલી નાખ, તું કૌશલ્યાના વિષયમાં જે વિચારે છો કૌશલ્યાએ આજ સુધી તને ક્યારેય દુખી કરી છે? રામે આજ સુધી જીવનમાં તને ક્યારેય દુખ આપ્યું છે? દશરથજી સંપૂર્ણ પ્રેમ તારી પાછળ લૂંટાવે છે પણ સુમિત્રા અને કૌશલ્યાએ કોઈ દિવસ વિરોધ નથી કર્યો, એના મનમાં કપટ નથી. તું જે વિચારે છો, ભરત ભલે રાજા, અમે ભરતને રાજા બનાવી દઈશું, અમારો પ્રસ્તાવ ખાલી એટલો છે રામને વનવાસ નથી આપવાનો, રાજા બોલે ભરત બને તારી ઈચ્છા હોય તો, અને રામને આમાં કોઈ વાંધો નથી ભરત રાજા બને તો, પણ તારું તારી આજે હઠ છે કે રામ વનમાં જાય એ તું છોડી દે. બહુ સમજાવે છે પણ ગુરુ એટલા મજબૂત છે કઈ કઈ ના. કેવો પાઠ ભણાવ્યો છે તમે કલ્પના કરો ખાલી, એને સંગતિની જે વાત છે ને આ પ્રસંગથી બિલકુલ સમજમાં આવે છે. એટલા માટે શાસ્ત્ર કહે છે સજ્જનોની સંગતિ ન કરો તો કાંઈ નહીં, પણ દુર્જનોની તો ન જ કરતા. હવે તમે વિચાર કરો, એક મંત્રા અને આ બાજુ હજારો લોકો કઈ કઈને સમજાવે છે છતાં વિચારમાં પરિવર્તન નથી, કેવો પાઠ ભણાવ્યો છે. લોકો કરોડો ગાળો આપી રહ્યા છે કઈ કઈ ને, રામ દશરથજી પાસેથી નીકળી અને સીધા કૌશલ્યાજી પાસે જાય છે. મુખ ઉપર આનંદ અને હૃદયમાં ચાર ગણો ઉત્સાહ છે રામને, દુઃખ નથી, કારણ કે રામને તો એની ઈચ્છા અનુસાર કાર્ય થયું છે, કોઈ શોક નથી, સમાન અવસ્થામાં છે. અને રામનો આ એક ગુણ અહીં ગોસ્વામીજી કહે છે કે રામને જયારે કહેવામાં આવ્યું તમારે 14 વર્ષ વનવાસ જવાનું છે એને આઘાત ન લાગ્યો, એકદમ સરળતાથી સહજ જેવા હતા એવા ને વર્યા, કોઈ પરિવર્તન નહીં. અને રામને જયારે કહેવામાં આવ્યું તમારે કાલે રાજા બનવાનું છે તોય કોઈ ઉત્સાહ નહીં, સમાન સ્થિતિ, સુખ દુઃખે સમય કૃત્વા, એને એ જ ગીતામાં બોલ્યા છે, એને પાલન કર્યું છે. જીવનમાં લાભ મળે કે હાનિ વ્યક્તિએ શોક કરવાની જરૂર નથી, ભગવાન રામ પરમ આનંદથી કાંઈ બન્યું નથી એવા ભાવથી માતા કૌશલ્યા પાસે જાય. કૌશલ્યાજીને હાથ જોડી પ્રણામ કરી મસ્તક નમાવ્યું, માતાએ આશીર્વાદ આપ્યા, આલિંગન કર્યું, પણ કૌશલ્યાજીનો પ્રેમ ભગવાન રામથી છૂપો ન રહ્યો. કૌશલ્યાજીના સ્તનમાંથી દૂધ નીકળવા માંડ્યું અપને આપ, રામના વિવાહ થઈ ચૂક્યા છે આ એ સમયની વાત છે. મહાભારત અને ભાગવતમની અંદર રીતે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે 125 વર્ષના હતા, મહાભારતના યુદ્ધ પછી જ્યારે દ્વારકા ગયા ત્યારે એમની જેટલી માતાઓ હતી, 13 માતાઓ દ્વારકાની અંદર, સુખદેવજી ત્યાં લખે છે કે ત્યાં તે દેવકીના સ્તનમાંથી દૂધ નીકળવા માંડ્યું અપને આપ. આ માતાઓના પ્રેમની પરાકાષ્ઠા છે. અને ભગવાન રામ વિચારવા માટે મજબૂર થયા કે જે મારી ઉપર આટલો પ્રેમ છે, એને જે પ્રેમને આટલો પ્રગટ કરે છે, આની મમતાને ધક્કો કેમ લગાડું, અને કેમ કહું કે માતા હવે હું રાજા નથી બનવાનો, હું જંગલમાં જવાનો છું. ન જો આના પ્રેમને ધક્કો લાગશે તો કદાચ આ પ્રાણ છોડી દેશે. ભગવાન રામ બહુ વિચાર કરી, ધર્મના વિષયમાં વિચાર કરી, અને એક ઉપાય કેવી રીતે પ્રસ્તુત કરવું માતાની સામે વિચાર કરતા ભગવાન રામ કહે છે,
ધર્મ ધોરી નગર ગતિ જાની, કહે ઉમા તો સન અતિ મૃદુ વાણી,
ધર્મને ધારણ કરવા વાળા એ ભગવાને ધર્મનો પૂર્ણ રૂપમાં વિચાર કરી પોતાની વાણીને અતિ વિનમ્ર કરી અને પોતાની માતા સામે પ્રસ્તાવ રજૂ કરતા કહે છે,
પિતા દીન હે મોહિ કાનન રાજો, જહાં સબ ભાતિ મોર બડકાજો, પિતા દિને મોહિ કાનન રાજુ, પિતા દિને મોહિ જહાં સબ ભાતિ મોર બડકાજો,
હે માતા મારા પિતાએ મને રાજા બનાવવા માટે એલાન કરી દીધું છે, પણ એમાં થોડો ફેરફાર કર્યો છે, મને અયોધ્યાની બદલે જંગલનો રાજા બનાવ્યો છે. જેવો ભગવાન રામની સમય સૂચકતા, એમ ન કીધું કે હું રાજા નથી બનવાનો, કારણ એ નકાર કરતા હકારમાં વધારે શક્તિ છે. નાનો પાણી કીધું રાજા બનવાનો છું, પણ અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું છે અને મને જંગલનો રાજા બનાવ્યો છે. મારી સમાન મારે લાયક મોટા મોટા કાર્યો ત્યાં છે, અયોધ્યામાં મારું એટલું મોટું કામ નથી. કૌશલ્યાજી પૂછે છે, રામ આવું કેમ? ભગવાન રામ કહે છે, માતા તમે ચિંતા નહીં કરો, 14 વર્ષ તો આમ પસાર થઈ જશે, હું જલ્દી પાછો આવીશ, તમારા ચરણોનું દર્શન કરીશ, તમારે મનને દુખી કરવાની જરૂર નથી. ભગવાન રામ પોતે નથી બતાવતા, ભગવાને તો ખાલી એટલું કીધું કે ભાઈ મારે મને રાજા જંગલનો બનાવી દીધો છે. પણ ભગવાન રામ જ્યારે કૌશલ્યાજીને મળવા ગયા, હવે પરિસ્થિતિ અયોધ્યામાં એટલી ગંભીર છે કે મંત્રીઓએ નક્કી કર્યું કોઈ વ્યક્તિને એકલા ન રહેવા દો. મંત્રીઓના જે પુત્ર હતા, જે સચિવ, ભગવાન રામની સાથે આવ્યા અને ભગવાન રામનો આજે વાણી પ્રવાહ હજી ચાલી રહ્યો છે. ભગવાન વિચારી રહ્યા છે કે વરદાનની વાત કેવી રીતે કરું, તો એ સમયે ભગવાનને અટકાવી અને મંત્રીનો પુત્ર કહે છે,
નિરખી રામ રુખ સચી કારણ કહેવું બુજા, सुनी प्रसंग रही मोक जिमी दशा बरनी न जा।
જ્યારે એ આખો પ્રસંગ મંત્રીના પુત્રએ કીધો, ગોસ્વામીજી એટલું લખી શક્યા કે કૌશલ્યાજી પથ્થર બની ગયા, એવો આંચકો લાગ્યો, મૂર્તિની સમાન સ્તબ્ધ। ભગવાન રામ ખૂબ સમજાવે છે। અંતે ભગવાનની વાતને ભગવાને જે નીતિ બતાવી, કૌશલ્યાજીએ તુલના કરી, મારો સ્નેહ વધારે છે કે ધર્મ ઊંચો છે। સ્નેહ અને ધર્મની અંદર જ્યારે તુલના થઈ, ધર્મ વિજયી થયો છે। કૌશલ્યાજીએ ધૈર્ય ધારણ કરી અને રામને કીધું, જો પિતાની આજ્ઞા જ ધર્મ હોય તો પછી એનું પાલન કરો। કારણ કે આર્યવર્તની કોઈ માતા પોતાના પુત્રને ધર્મનું પાલન કરતા નહીં રોકી શકે। ધર્મ માટે પોતાના સ્નેહનો ત્યાગ કરવો પડે તો માતાઓ કરે છે। કૌશલ્યાજી એનું મૂર્તિમંત ઉદાહરણ છે। પણ કૌશલ્યાજી એક વાત જે કીધી અતિ સુંદર,
બડભાગી બન અવધ અભાગી, બડભાગી બન અવધ અભાગી,
ભાગી બનુ અવધ અભાગી,
જો રઘુવંશ તિલક તુમ ત્યાગી,
જો રઘુવંશ તિલક તુમ ત્યાગી।
કૌશલ્યાજી કહે છે ઈ વનોના સદભાગ્યનો આજથી ઉદય થઈ રહ્યો છે, ઈ જંગલ સદભાગ્યશાળી છે, એ રામ જ્યાં તું નિવાસ કરીશ, અને આ અયોધ્યાનો ભાગ ફૂટ્યું છે, આ અવધ અભાગી બનશે તારા જવાથી, કારણ આ અયોધ્યાએ તારો ત્યાગ કર્યો છે, પણ તારા વનગમનમાં મારો સ્નેહ બાધા નહીં બને, મારો પ્રેમ મારી લાગણી તારા ધર્મની અંદર કોઈ બાધા ઉત્પન્ન નહીં કરે। પણ એક એક નિવેદન મારું છે બેટા, મારી સ્મૃતિ મને તું યાદ રાખજે હંમેશા, અને કમસે કમ એટલું કે 14 વર્ષ પછી જ્યારે તું પાછો આવે ત્યારે હું તારું દર્શન કરી શકું। આટલી પ્રાર્થનામાં કૌશલ્યાજીએ કહી દીધું કે તું જ્યારે પાછો આવે ત્યાં સુધી હું જીવતી રહું એટલી કૃપા કરી દેજે ખાલી, તારું દર્શન મને થઈ શકે, કારણ કે તારા દર્શન વગર મરવું એ કોઈ મરવું નથી। કૌશલ્યાજી તો બહુ જ્ઞાની છે। આ રીતે રામને સૂચના આપી અને ફરીથી એમનો સ્નેહ રોકાતો નથી, અશ્રુઓના માધ્યમથી, શોક વિલાપના માધ્યમથી કૌશલ્યા ભાવને રોકી ન શક્યા।
દારુણ દુસહ દાહુર વ્યાપા,
દારુણ દુસહ દાહુર વ્યાપા,
પરની ન જાહિ વિલાપ કલાપા,
પરની ન જાહિ વિલાપ કલાપા,
પરની ન જાહિ
પરની ન જાહિ વિલાપ કલાપા।
વર્ણનની વાત છોડો, ગોસ્વામીજી પાસે શબ્દ ખૂટી ગયા કૌશલ્યાજીના વિલાપનો વર્ણન લખ્યું, દારૂણ દુસ્સહ દાહુ ઉર્વ્યાપા, બરની ન જાય વિલાપ કલાપા, એમનો વિલાપ, એમનો આક્રાંત। ગોસ્વામીજી કે આ વર્ણન થાય એમ નથી, એમણે ખાલી એટલું કીધું કે ભગવાન રામે બહુ સમજાવી, કૌશલ્યાજીને શાંત કર્યા। આ ઘટના ચાલતી હતી ત્યારે એ જ કક્ષની અંદર સીતાજીએ પ્રવેશ કર્યો। સીતાજી કૌશલ્યાના કક્ષમાં આવ્યા, કૌશલ્યાજીને મળે છે. સીતાજી કહે છે મારી ઈચ્છા છે કે મારે તે મારા પતિની સાથે વનમાં જવું છે. કૌશલ્યાજી કહે છે સીતા જ્યારથી વિવાહ થયા તમારા આજ સુધી એક દિવસ એક ક્ષણ માટે તે તમને એવું લાગ્યું છે કે આ જનકપુર નથી? કૌશલ્યાજીએ એવી રીતે સીતાજીનું લાલન પાલન કર્યું છે. બહુ વિશિષ્ટ પ્રસંગ છે માનસમાં. કૌશલ્યાજી કે તારે વનમાં શા માટે જવું છે? તું અહીંયા રે, મારી સેવા કરજે. જો તું અહીંયા રહીશ તો મને એક આધાર મળી જશે. સીતાજી કહે છે તમારી વાત સત્ય છે પણ મારી ઈચ્છા છે મારે જવું છે. કૌશલ્યાજી કહે છે સીતા તારું શરીર જો, તું કેટલી સુકુમારી છો, તે આજ સુધી ભૂમિ ઉપર ક્યારેય ચરણ રાખ્યું નથી. ભલે તારું નામ ભૂમિજા છે, તું જન્મી છો ધરતીથી, પણ વન તે ક્યારેય જોયું નથી. અરે તું પલંગથી ક્યારેય નીચે ઉતરી નથી. અને અયોધ્યા આવ્યા પછી તે આજ સુધી મેં તને કોઈ કામ નથી સીંધ્યું કે તું આ કામ કર. તને દીવાની વાટે હું નથી બોલવા દેતી. હવે વિચાર કરો સીતાજીની નાજુકતા કેટલી હશે, એ કેટલું કોમળ શરીર હશે. દીવાની વાટ ઓલવાય ક્યારેક જોર લગાવવું પડે ને. કૌશલ્યાજીને એટલો પ્રેમ હતો સીતા ઉપર કે દીવાની વાટે તે સીતાને નહોતા બોલવા દેતા. તું વનમાં કેવી રીતે રહીશ? સોઈ સી ચલન ચહતી બન સાથા આય સુકાહ હોય રઘુનાથ. એ રામ, હવે આનો નિર્ણય તમારી ઉપર છે કે તમે સીતાને સાથે લઈ જવા ચાહો છો કે નથી લઈ જવા. તમે જે આજ્ઞા આપશો એ થશે, કારણ કે વન એના માટે યોગ્ય નથી. ઘરે રહેશે તો આ જેટલા વડીલો છે એને થોડોક આધાર રહેશે. ભગવાન રામ કહે છે સીતે માતાની વાત ઠીક છે, તમે અહીંયા ઘરે રહ્યો, આમનું ધ્યાન રાખો. કારણ કે મારી ગેરહાજરીમાં આમનું ધ્યાન રાખવાથી આ લોકોને હૃદયમાં શાંતિ થશે. અને વડીલોની સેવા કરવી તમારો ધર્મ છે. જ્યારે ધર્મની વાત ભગવાન રામે કરી ત્યારે સીતાજી કહે છે કે મારો ધર્મ સેવા કરવાનો છે. વાત સત્ય છે, કોઈ પણ સ્ત્રી હોય તો પતિનો ધર્મ છે અને પતિની સાથે સાથે પતિના પરિવારની સેવા, ઈ તેનો ધર્મ છે. ભગવાનને થયું કે ધર્મ તો બોલતા બોલાઈ ગયું પણ ધર્મ તો આઈ જાણે છે. કદાચ ઈ હમણાં ધર્મનું પ્રવચન કરી પેલા ભગવાન કહે છે મેં કુની કરી પ્રવાન પીતુ બાની બેગી ફિરબ સુન સુમુખી સયાની. હું વનની અંદર જઈશ અને મને ફરતા સમય નહીં લાગે, દિવસો જતા ક્યાં વાર લાગે છે, હું જલ્દી પાછો આવીશ ભગવાન કહે છે. પછી રામ સીતાને સમજાવે બધી રીતે કે જો વનની અંદર મોટા મોટા પશુઓ હોય, સિંહ વાઘ જંગલી હાથીઓ, કદાચ એ પશુઓનો ડર સીતાજીની અંદર હે ને, એટલે આટલી કોમળ જે સ્ત્રી હોય જંગલી પશુઓ સામે કેવી રીતે રહી શકે. ભગવાન રામે કીધું કે જંગલી પશુઓની સાથે સાથે મોટા મોટા અસુરો રહે છે વનની અંદર. રામે તો અનેક ચોપાઈઓમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે સીતાજીને, પણ સીતાજીએ ખાલી એક વાત કરી કે જો તમે ધર્મની વાત કરતા હોય તો પતિના વિયોગ સમાન એક સ્ત્રી માટે દુઃખ આ સંસારમાં બીજું કોઈ નથી. અને સ્ત્રીઓના ધર્મમાં પતિ ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. આમાં તો રામ એના નો પાડી શકે. સીતાજી કહે છે
જીય બીનુ દેહ નદી બીન વારી तेसे ही नाथ पुरुष बिनु नारी।
जेम आत्मा वगर देहनु कोई अस्तित्व नथी, पानी वगर नदीनु कोई अस्तित्व नथी, एम हे नाथ पति वगर स्त्रीनु कोई अस्तित्व नथी। સીતાજીએ પોતાનો ભાવ પ્રકટ કર્યો, કીધું નહીં મને લઈ જાઓ, ધર્મ આ છે, સાસુની સેવા કરવી ધર્મ છે, પણ સીતાજીએ શ્રેષ્ઠ ધર્મની રક્ષા કરી પતિની સાથે જવા માટે। સીતાજીની વ્યાકુળતા ભગવાને જોઈ કે આને જો ના પાડીશ તો આ અહીંયા પ્રાણ ત્યાગ કરશે। ભગવાને આવવાની રજા આપી, માતાને પ્રણામ કરી બંને નીકળે છે। અંતિમ વારે તે કૌશલ્યાજી વિનંતી કરે છે, પુત્ર મને ભૂલતો નહીં, મારી સ્મૃતિ યાદ રાખજે। આવા જો લક્ષ્મણજીને સમાચાર મળ્યા, લક્ષ્મણજી તો એકદમ એને ખબર નથી રહેતી શું કરવું। આ બાજુથી સીતારામ આવી રહ્યા છે, સામેથી લક્ષ્મણ, અને આવી અને તરત જ લક્ષ્મણ કઈક બોલે, પહેલા ભગવાન રામે એને સમજાવ્યા કે તું અહીંયા રે, કારણ કે ભરત નથી, શત્રુઘ્ન નથી, માતા પિતાઓને સંભાળવા જરૂરી છે। ભગવાન રામ લક્ષ્મણને બહુ સમજાવે, પણ લક્ષ્મણ કે દંડ વગર ધજા તો ક્યાંય જાય નહીં, રામ વગર લખનનું કોઈ અસ્તિત્વ નથી। ભગવાન એક નીતિનો પ્રયોગ કરે છે, લક્ષ્મણજી સમજતા નથી, ભગવાને નીતિ વાપરી, એને કીધું લખન સુમિત્રાજી જો આજ્ઞા આપે તો તું આવી શકે છે। ભગવાન રામના મનમાં એવું હતું, કદાચ સુમિત્રા કહેશે કે તને તો વનવાસ મળ્યો નથી, અને માતાની આજ્ઞા લક્ષ્મણ નહીં ટાળી શકે, કદાચ નહીં જાય વનમાં। હવે લક્ષ્મણને મનમાં ગભરાટ થવા માંડી, કદાચ માં ના પાડશે તો, કહી દેશે કે તારે અહીંયા અયોધ્યામાં રહેવાનું છે। પછી સુમિત્રાજીનું વચન ઉઠાવવું, એ લક્ષ્મણ કે શત્રુઘ્નમાં હિંમત નહોતી, પૃથ્વી ઉલટાવી શકે પણ માતાનું વચન નહીં। લક્ષ્મણને મનમાં ગભરાટ થવા માંડી કે રામે તે અજીબ ઉપાય ગોત્યો છે, માતા મને જવા દેશે કે નહીં। પણ સુમિત્રાજીને જેને ડરતા ડરતા લક્ષ્મણ પૂછે છે, વિચાર કરો જે પરશુરામ સામે જેની જીભ રોકાતી નથી, ઈ લખન આ સુમિત્રાજીની સામે થરથર કાંપતા કાંપતા પૂછે છે કે માતા રામની સાથે જવાની મારી ઈચ્છા છે। જયારે સુમિત્રાજી કહે છે કે સીતા અને રામ ઈ જ તારા અસલી માતા પિતા છે, જ્યાં રામ છે ત્યાં અવધ છે, કારણ કે આ અવધ તો હવે અભાગી થવાની છે। રામ જ્યાં નિવાસ કરે એ અયોધ્યા, ઈ અયોધ્યા ઈ જ અવધ, એટલા માટે આવું તારે પૂછવાનું ન હોય, રામની સેવામાં જવાનું હોય ત્યારે તારે મારી આજ્ઞા લેવાની જરૂર નથી। આ સુમિત્રાનો ભાવ છે। સુમિત્રાજી કહે છે કે આ સંસારની અંદર કોઈ સ્ત્રી ત્યારે જ પુત્રવતી છે જ્યારે એનો પુત્ર ભગવાનની સેવામાં લાગ્યો હોય। પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોય। વિવાહ કરીને સંતાનો ઉત્પન્ન કરી દેવા, પણ એને જો ભગવાનની સેવામાં ન લગાડી શકો તો ઈ માતાએ વાંઝણી છે। ભલે આ સંસારમાં એના પુત્રો દેખાતા હોય, પણ જો ભક્ત નથી કેમ, નતરુ બાંજ બલી આદિ બિહાની, રામ વિમુખ સુત તે હિત જાની। જો એની કુખથી રામને વિમુખ સંતાન પ્રગટ થયો છે તો ઈ સાક્ષાત વાંઝણી છે, સુમિત્રાજીના વચન છે। અને એટલા માટે ભાગવતમાં ભગવાન ઋષભદેવ કહે છે પુત્રો ન સસ્યાત, આ સંસારમાં ઈ જ પુત્ર પુત્ર છે જે ભગવાનનો ભક્ત છે, જે પોતાના માતા પિતાને ભગવાનની ભક્તિ શીખવાડે, પોતાના માતા પિતા નરકના માર્ગ ઉપર હોય એને ભક્તિમાં લગાડે, આ પુત્ર છે। એને સુમિત્રાજીએ તો આ સંસારની સ્ત્રીઓને એક જ ચાબખો મારી દીધો છે, સમજમાં આવે તો માતા પિતાનું કરજો, માતાન સસ્યાત પિતાન સસ્યાત, માતા પિતાનું કર્તવ્ય એ છે સંતાનોને ભક્ત બનાવે। આજે આપણે ભક્ત હોઈએ તો આપણે વિચારતા હોય કે આપણા છોકરાઓ કઈક અલગ થવા જોઈએ, એક સાચો ભક્ત ઈ છે જે સંતાનોને, કારણ કે એ સંતાન આપણા નથી. એક પ્રસિદ્ધ ફિલોસોફર છે ખલીલ જિબ્રાન, અને એનું આ વાક્ય છે, સંતાન તુમ્હારી નહીં હૈ યે તુમ્હારે થ્રુ ઇસ જગત મે આતી હૈ. સંતાનો આપણા નથી, એ આપણા થ્રુ આ જગતમાં આવે છે. અહીંયા ગીતામાં ભગવાને કીધું ને કે જે લોકો અધૂરી ભક્તિ વાળા છે, યોગ ભ્રષ્ટો બી જાયતે સુચિનામ શ્રીમતામ ગે હે, કોઈ ભક્તને ત્યાં કોઈ સંતાન આવે છે તો એ સમજો કે એ કોઈ પૂર્વ જીવનમાં અધૂરી રહેલી ભક્તિ વાળો જીવ ઉતરે છે આ બ્રહ્માંડમાં, કે એને ભજનનો ચાન્સ મળે. અને આપણે શું કરવી છે, એને પાછો માયમ વાળી દેવી. લાગી જા બેટા આમાં ભાઈઓ, બહુ સુંદર શિક્ષા સુમિત્રાજીએ આપી. માતા ને પ્રણામ કરી અને લખનજી નીકળે છે. ત્રણેય દશરથજી પાસે ગયા. ફરીથી મંત્રીઓએ કીધું, રામ તમારી આજ્ઞા લેવા માટે આવે છે. મહારાજ દશરથ રામને બહુ સમજાવવાનો પ્રયાસ કરે છે, સામ દામ દંડ ભેદ બધી નીતિનો પ્રયોગ કર્યો, બધું પ્રલોભન આપ્યું. પણ દશરથજીએ જોયું કે રામ એમના નિર્ણયમાં અટલ છે. ત્યારે સીતાજીને પોતાની નજીક બોલાવી દશરથજી સીતાજીને પોતાના હૃદયથી લગાડે છે, અને બહુ પ્રેમથી અનેક પ્રકારે શિખામણો આપી. વનમાં કેટલા કેટલા કષ્ટ હોય એ સમજાવ્યું, અને સાસુ સસરા પાસે જો રહેશો તો કેટલા સુખ મળશે દશરથે તુલના કરી. વનમાં એટલા દુઃખ છે, અયોધ્યામાં એટલું સુખ છે. મહેલમાં જે સ્ત્રીઓ હતી, વશિષ્ઠજીના પત્ની હતા, સુમંતજીની પત્ની હતી, આ બધી સ્ત્રીઓ સીતાને સમજાવે છે કે સીતા વનવાસ તારા પતિને મળ્યો છે, તને નથી, તું શું કામ વનમાં જા છો. સીતાજીએ જોયું કે બધા વડીલો છે, ગુરુવર્ગ છે, આની સામે બોલવું યોગ્ય નથી. સીતાજી કોઈ ઉત્તર આપતા નથી. દશરથજીના મનમાં એમ હતું કે રામ અને લક્ષ્મણ તો અટલ છે, એ તો પાછા નહીં ફરે, પણ કદાચ સીતા જો અહીંયા રહી જાય બની શકે કે મારો પ્રાણ બચી જાય. દશરથને સીતા પ્રત્યે આટલો પ્રેમ હતો કે આ સીતા જો કદાચ અવધમાં રહી જશે તો મારો પ્રાણ બચી જશે. કઈ કઈને લાગ્યું કે આ ઇમોશનલ ડ્રામા થઈ રહ્યો છે, આમાં કંઈક મારું કામ ન બગડી જાય. વલકલ જંગલમાં સાથે રાખવાના વાસણો આ બધું લાવી અને આપી રામને કીધું, તમે જલ્દી કરો, કારણ કે તમે તમારા પિતાને પ્રાણથી પ્રિય છો એટલે એના મુખે ક્યારેય નહીં કે તમે જાઓ, જવાનું નહીં કે. કઈ કઈ નું આ વચન જયારે દશરથજીએ સાંભળ્યું, દશરથજી ફરીને મૂર્છિત થઈ ગયા. એક થી એક બાણ જેવી રીતે લાગતા હોય હૃદયમાં એવા વચન કઈ કઈ બોલે છે. રામ મુનિનો વેશ બનાવી બધાને પ્રણામ કરી વિદાય લે છે, અને રામની ઈ વિદાય અતિ અદ્ભુત. જ્યારે દશરથજીના મહેલમાંથી રામ નીકળ્યા, દશરથજીના મહેલથી સીધા પોતાના ગુરુના આશ્રમે જાય છે, વશિષ્ઠજીને. ત્યાં વશિષ્ઠજીની આજ્ઞા લીધી, પ્રણામ કરી અને ત્યાંથી ચાલવાનો પ્રારંભ કરે.
રામ ચલત અતિ ભયાવો વિષાદુ, 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 સુની ન જાય પુર આરતનાદુ, આરતના દો. ચલત અતિ ભયાવો વિષાદો સોની ન જાઈ આરતનાદો ચલત અતિ
ભગવાન રામ ચાલવાનો પ્રારંભ કરે પણ રામના હૃદયમાં વિષાદ થઈ ગયો છે. ગોસ્વામીજી કહે છે વિષાદ એ નથી કે જંગલમાં જવાનું છે, અયોધ્યાને છોડે છે અથવા માતા પિતાને છોડીને આવ્યા છે. વિષાદ એ વાતનો થયો કે જ્યારે રામ નીકળ્યા અને અયોધ્યાની પ્રજા જે રુદન કરી રહી છે, અયોધ્યાની પ્રજાનો જે શોક જે કલ્પાંત છે એનો અવાજ સાંભળી અને ભગવાન રામનું હૃદય તે ધ્રુજવા માંડ્યું. સંસારમાં લોકો પ્રેમ કરે પણ આટલો પ્રેમ અયોધ્યાનો રામના હૃદયમાં દુઃખ થાય છે કે આ પ્રજાને છોડીને નીકળવું. એકવાર તો રામ વિચાર કરે છે અને આ ઘટના જ્યારે થઈ રહી છે આ બાજુ દશરથજી જાગે છે. દશરથજી જાગ્યા અને જોયું કે રામ નથી. સુમંત ને પૂછે છે રામ ક્યાં છે? સુમંત કહે છે મહારાજ એ તો નીકળી ગયા. સુમંત હજી દૂર નહીં ગયા હોય, તું રથ લઈને જા, ચાર પાંચ દિવસ જંગલમાં આમ તેમ ફેરવી સમજાવી અને પછી પાછા લઈ આવજે. અને એવું કદાચ બનશે કે બે ભાઈ નહીં આવે પણ સીતાને લઈને આવજે. કેમ? કારણ કે જો સીતા નહીં આવે તો મારા પ્રાણ નીકળ્યા તું નિશ્ચિત સમજજે. સુમંતને કહે છે રાજાની આજ્ઞા પ્રમાણે સુમંતજી રથ લઈને આવે છે. રામ લક્ષ્મણ અને સીતાને રથમાં બેસાડી અને સુમંત જેવો રથ ચલાવવાનો પ્રયાસ કરે. દેવતાઓને સ્વર્ગમાં જે ભોગ છે એવા ભોગો અયોધ્યાના લોકો પોતાના ઘરે ભોગવી રહ્યા હતા પણ આજે બધા ઇન્દ્ર સમાન ભોગને છોડી અને આખી અયોધ્યા સુમંતના રથની પાછળ ચાલે છે. આ રામ પ્રેમ છે. જીવનમાં સંપત્તિ મળી છે પણ ભગવાનની સામે સંપત્તિની કોઈ કિંમત નથી. ગમે એટલું ઐશ્વર્ય અયોધ્યામાં હોય પણ એ રામની ભક્તિ સમાન નથી. આખું અવધ ભગવાન રામની પાછળ. પહેલો દિવસ તમસા નદીના તટ ઉપર ભગવાન કે અહીંયા રોકો, પહેલો પડાવ. બપોર પછીનો સમય થયો તો ભગવાને કથા કહેવાનો પ્રારંભ કર્યો. તમે જો રામાયણની અંદર જ્યાં જ્યાં દુઃખ આવ્યું છે ત્યાં કથા થઈ છે. સતી દુઃખી થયા, શિવજી કથા સંભળાવે છે. ભગવાન રામને થયું જો કથા કહીશ તો આ લોકોનું દુઃખ કંઈક ઓછું થશે, આ લોકો પાછા વયા જશે. ભગવાન વારંવાર કથાઓ કહેતા કહેતા સમજાવે પણ અયોધ્યાનો એક પણ વ્યક્તિ આજ રામની વાત માનવા તૈયાર નથી, કોઈ પાછા ફરવા તૈયાર નથી. અને બધા લોકો જ્યારે સૂઈ ગયા ત્યારે ભગવાન સુમંતને કહે છે સુમંત આ લોકો થાક્યા છે, સૂતા છે અને હવે આપણે એક યોજના બનાવીએ કે જેના કારણે આ લોકો આપણી સાથે ન આવી શકે. ત્યારે ભગવાન કહે છે
ખોજ મારી રથ હા કહુતા તા
મારી રાજ હા કહુતા
ભગવાન કહ્યું ખોજ મારી રથ હા કહું તાતા, હે તાત રથ એવી રીતે ચલાવો કે એના ચીલા જોયા પછી ખબર ન પડે કે આપણે કઈ બાજુ ગયા છીએ. ભગવાનની આજ્ઞા પ્રમાણે સુમંતજીએ રથ ચલાવ્યો. ભગવાન ત્યાંથી આગળ નીકળ્યા. સવાર થતા જ્યારે અયોધ્યાના લોકો જાગ્યા અને ભગવાનને નહીં જોતા ફરીથી શોક વિલાપ કરવા લાગ્યા, પોતપોતાના દુર્ભાગ્યને કોસતા રહ્યા કે આપણે ઊંઘતા રહ્યા અને રામ આપણને મૂકીને નીકળી ગયા. આચાર્યો આની ટીકા લખતા કહે છે કે આ સંસારની અંદર જે લોકો સૂઈ રહેશે ને એને ભગવાન નહીં મળે, કારણ કે આપણે સૂતા રહેશું સમય નીકળી જશે. જો એ અવધવાસીઓ જાગ્યા હોત તો રામની તાકાત નહોતી ત્યાં કે એ આ લોકોને પાછા મોકલી શકે, પણ ઊંઘ એને નિદ્રા એ ભગવાનથી વિયોગ કરાવી દીધો. પોતાના ભાગ્યને કોસતા કોસતા અયોધ્યાવાસીઓ પાછા ફર્યા ભારે હૃદયની અંદર દુઃખ લઈ, અને આ બાજુ રામનો રથ શ્રીંગવેરપુર પહોંચે છે. ગંગાજીના તટ ઉપર આવી ભગવાન રામ લક્ષ્મણ સુમંતજી બધા સ્નાન કરે છે, ગંગાજળ પાન કરે છે, અને એ સમય શ્રીંગવેરપુરના જે રાજા છે ગુહ નિષાદરાજ, એને ખબર પડી કે અયોધ્યાના રાજકુમાર ભગવાન રામ લક્ષ્મણ એમના મંત્રી સાથે આપણા નગરની અંદર ઉપસ્થિત છે. ત્યારે નિષાદરાજ અનેક પ્રકારના ફળ ફૂલ ઇત્યાદિ સામગ્રીઓ લઈ ભગવાનની પાસે આવે છે, અને ભગવાનની પાસે આવે બધા લોકો ભોજન કરે છે. ભગવાન એ ગુહને નિષાદરાજને પોતાનો મિત્ર બનાવે છે. એક સુંદર આસન લગાવવામાં આવે છે જ્યાં ભગવાન વિશ્રામ કરવા માટે થોડુંક લંબાવે છે. આ બાજુ લક્ષ્મણજી એમના ચરણ દબાવે છે, અને થોડી વાર પછી ભગવાન જ્યારે સૂઈ ગયા લક્ષ્મણજી થોડે દૂર રક્ષા કરવા માટે વિરાસનમાં પોઝિશન લઈ લે છે, હેને એક ગોઠણ ટેકવી અને હાથમાં ધનુષ લઈ બેસે, એને વિરાસન કહેવામાં આવે છે. ત્યારે નિષાદરાજ લક્ષ્મણજીની પાસે આવીને કહે છે મારા મનમાં એક સંશય છે, ક્યાં અયોધ્યાનું એ રાજભવન અને ક્યાં આ ઘાસની પથારી અને ક્યાં રામનું કોમળ શરીર, આવું કેમ બન્યું છે? લક્ષ્મણજી સમજ્યા છે કે આને મોહ ઉત્પન્ન થયો છે ભગવાનમાં. લક્ષ્મણજીએ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વાત કહી અને સમજાવ્યા. નિષાદરાજનો સંશય દૂર થયો. ભગવાન જ્યારે જાગ્યા બીજા દિવસે સવારે સુમંતજીને કહે છે આપણો સંગાથ હવે પૂરો થયો, તમે અહીંયા રોકાવ, શ્રીંગવેરપુરની અંદર જ રોકાવ. જ્યારે આ નિષાદ પાછો આવે ત્યારે તમે અહીંથી અયોધ્યા પાછા જજો. જ્યારે સુમંતને ખબર પડી કે હવે મારે અહીંથી પાછું જવાનું છે, એક નાનું બાળક જેમ રડે એમ સુમંતજી રડે છે. ભગવાન કહે છે સુમંતજી પિતાજીને જઈને મારો એક સંદેશો કહેજો, એને મારી એક વાત પિતાજીને કહેજો. શું? કે વનની અંદર મને કોઈ દુઃખ નથી, હું આનંદિત છું, મારી કોઈ પ્રકારે ચિંતા ન કરે. આ બાજુ સુમંતને શ્રીંગવેરપુરની અંદર રોકાવી ભગવાન નિષાદરાજ સાથે ગંગાજીના તટ ઉપર આવે છે, કિનારા ઉપર. અને ગંગાજીના તટ ઉપર આવી ભગવાન રામ વિચાર કરે છે ગંગા પાર કરવી છે. એક નૌકાની અંદર એક વ્યક્તિ ગંગાજીમાં બેઠેલો જણાય. ગંગાજીમાં એક વ્યક્તિ બેઠો છે. ભગવાન એની પાસે માંગણી કરે છે, માગી નાવન કેવટ આના, માંગી નાવન કેવટ આના, કહઈ તો માર મરમ મેં જાના, કહઈ તો માર
कहई तो मार मरम में जाना
ગંગાજીના તટ ઉપર જઈ અને સ્વયં ભગવાન નાવની માંગણી કરે છે. માગી નાવ, સમય જવો સ્વયં ભગવાન તે આજે એક સામાન્ય વ્યક્તિ પાસે માંગણી કરે છે, માગે છે ભગવાન. ભગવાને નાવ માગી પણ નાવ વાળો આવ્યો નહીં. માગી નાવ ને કેવટ આના, નામ ચલાવે એને કેવટ કહેવાય, એનું નામ કેવટ નથી, જાતિવાચક નામ છે. જેટલા નામ ચલાવે એ બધાને કેવટ જ કહેવાય. અને યાત્રામાં જ્યારે કોઈ કેવટ સામેથી દર્શન આપે આને શાસ્ત્રમાં શગુન માનવામાં આવે છે. ભગવાને કેવટને જોયો અને કેવટને કીધું, કેવટ નામ લઈને આવ્યું તું, અમારે ગંગા પાર જવું છે. કેવટ ના પાડે છે. એક અદ્ભુત વિચાર છે માનસનો આ, કે ભગવાન રામને આજ સુધી જ્યાં જ્યાં એમણે યાત્રા કરી, કોઈ ઓળખતું હોય કે ન ઓળખતું હોય, રામને કોઈએ ના નથી કીધી. અહીંયા સુધીની લીલા તમે આખા માનસમાં વાંચો. જનકપુરની અંદર ગયા તો આખું જનકપુર એની ઉપર સર્વસ્વ લૂંટાવા તૈયાર. જ્યાં જ્યાં ભગવાન જાય એના રૂપની અંદર એવું આકર્ષણ છે, લોકો પોતાનું સર્વસ્વ એને અર્પણ કરી દે છે. પણ આ કેવટ એવો છે, એક વ્યક્તિ નો ભગવાનના રૂપથી આકર્ષિત થયો નહીં, ભગવાન કાંઈ લેવા દેવા નહીં, સીધી ના પાડી નથી આવું. કેવટ ભક્ત છે, તમે બધા ઓળખો છો. એટલે મૂળ સિદ્ધાંતની વાત કરીએ તો માનસનો જે ત્રીજો ઘાટ છે, નિષ્કામ ભક્તિના ઘાટે ઊભો છે કેવટ. અને આ સંસારમાં જેટલી ભક્તિ છે એમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિનું સ્થાન નિષ્કામ ભક્તિનું છે, જે ભક્તિમાં કામનાઓ નથી. કેવટને કીધું, ભગવાને તું નાવ લઈને આવ્યો, કેવટ ના પાડે છે કારણ કે નિષ્કામ ભક્તિથી પરિપૂર્ણ છે એટલે એને કોઈ જરૂર નથી. વિચાર કરો, જે ભગવાન નહીં તે મના કરી શકે, આ શક્તિ નિષ્કામ ભક્તિમાં છે. અને ભગવાન ભાગવતમાં કહી ચુક્યા છે, અહમ ભક્ત પરાધીન, હું વશમાં છું. એ વાત તો હજાર વખત કીધી પણ ભાગવતમાં કીધું, હું પરાધીન છું. અને પરાધીનનો અર્થ શું છે? જે પ્રમાણે ભક્ત કે એ પ્રમાણે ભગવાનને કરવું પડે, આ પરાધીનતા છે. ભગવાને કીધું, મારા ભક્તના વશમાં છું. પણ કયા ભક્તના, કઈ ભક્તિના? તો કહે છે નિષ્કામ ભક્તિ. એટલા માટે ગીતામાં કૃષ્ણ બોલ્યા છે, આ સંસારની અંદર કોઈ વ્યક્તિ સંન્યાસી બની જાય, સંન્યાસ ગ્રહણ કરે તો એને સમાજ બહુ આદર આપે છે. સંન્યાસનો અર્થ છે સમ્યક રૂપેણ ન્યાસ. આ સંસારના સંબંધોને સારી રીતે કાપી અને જે પોતાના મનને ભગવાનમાં લગાડે છે આને સંન્યાસી કહે છે. પણ બની શકે કે કોઈ ગૃહસ્થ વ્યક્તિ ઘરની અંદર રહી અને આ સંસારની કામનાઓથી મુક્ત હોય અને છતાંય સંસારમાં રહેતો હોય તો સંન્યાસીઓના સંન્યાસ કરતા નિષ્કામ ભાવથી કરેલું કર્મ શ્રેષ્ઠ છે. અધ્યાય 3 ભગવદ્ ગીતા. ભગવાને નિષ્કામ ભક્તિને શ્રેષ્ઠ સિદ્ધ કરી છે. એટલા માટે એક સામાન્ય કેવટની સામે આજ ભગવાનનો કોઈ ક્લાસ નથી. માગવું પડે છે અને એટલે આચાર્ય કીધું, નિષ્કામ ભક્તિના ઘાટ ઉપર ભગવાન માગે છે. ભક્તિની આ પરાકાષ્ઠા છે. જો વૃંદાવનના રસિકજનો તો ત્યાં સુધી કહે છે, કૃષ્ણને ક્યાંય ગોતવાની જરૂર નથી, રાધારાણીના ચરણ જોઈ લો એ ન્યા જશે. આ નિષ્કામતા છે. ભગવાનને માગવા મજબૂર કરી દે એ આ ભક્તિનો પ્રભાવ છે. એક કવિ બહુ સુંદર વાત કહે છે, હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, જો હું માગવાનું પ્રારંભ કરું તો દેવામાં તને વાર નથી. ભક્ત જો માગે ભગવાન પાસે, ભગવાન તરત આપી દે છે.
પણ હું માંગુ ને તું આપે એ વાત મને મંજૂર નથી. આ હાથ ને મારા ફેલાવું.
સાધક એટલો પક્કડ હોય છે, માગતો નથી. અને શું કામ નથી માગતો એનું એક બહુ મોટું કારણ છે. ભાગવત કહે છે અકામ સર્વ કામ વા, યદી કોઈ વ્યક્તિમાં કામના હોય અથવા કામનાથી રહિત હોય પણ એને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, એને પરમ પુરુષ ભગવાનની ભક્તિમાં લાગેલા રહેવું જોઈએ. અને ભક્તિ કરવા વાળો વ્યક્તિ ભગવાનથી માગી શકે. માગવું એ સારું છે ભગવાન પાસે. અહીંયા જે માગવાની વાત થઈ છે એ અલગ વાત છે, વિષય અલગ છે. કારણ કે આ નિષ્કામ ભક્તિના અર્થમાં છે. કોઈ પ્રારંભિક સાધક એમ કે હું ભગવાન પાસે નહીં માગું, એ સાધના કરી ન શકે. કેમ? કારણ કે મારી તમારી શક્તિ નથી આ ભક્તિ કરી શકીએ. એટલે કવિરાજ ગોસ્વામી કહે છે તાર શક્તિ વિના નહીં તાર પ્રવર્તન. ભગવાનની શક્તિ વગર આ પ્રચાર આ બધું સંભવ નથી. સ્થિતિ આ એકદમ ઉચ્ચ સ્થિતિમાં વાત કહેવાય રહી છે. કારણ જ્યાં ભગવાન અને ભક્ત આમને સામને હોય છે ત્યાંનો આ પ્રસંગ છે. માગતો નથી સાધક. અને શું કામ નથી માગતો? મહારાષ્ટ્રની એક પ્રસિદ્ધ ઘટના છે. રાંકા બાંકા નામના બે ભક્ત હતા, પતિ પત્ની. અને એ સમયે તત્કાલીન ભક્ત નામદેવજી તે મહારાષ્ટ્રમાં નિવાસ કરે. વિઠ્ઠલનાથજી અરે ડાયરેક્ટ સંબંધ, મૂર્તિ અરે વાત કરે. એક દિવસ નામદેવજીને થયું કે આ રાંકા બાંકા એટલા ગરીબ છે, તમે લક્ષ્મીના પતિ છો, થોડુંક ધન એને આપો તો તમને વાંધો શું છે. એક ભક્ત ભગવાનને કહે છે નામદેવજી. ભગવાન કે મેં એને આપવાનો બહુ પ્રયાસ કર્યો પણ એ લેતો નથી. છે ને, એ જ વાત છે જે આપણે કીધી, એ જ વાત આ ભક્તના જીવનમાં ચરિતાર્થ છે. મેં આપ્યું પણ એને લીધું નહીં. નામદેવજી કે તમે બરાબર નહીં આપ્યું હોય, કાં તો તમે ફોર્સ નહીં કર્યો હોય એને વધારે. હવે હું હારે આવું અને આપો. નામદેવજી કે હું આવું જ સાથે. આ દંપતીનો નિયમ, જંગલમાં લાકડા કાપે, સૂકા લાકડા જ કાપે, એનો બારો બનાવી બજારમાં વેચે, જે ધન આવે એનાથી પરિવારનું પાલન, અને જે દિવસે લાકડા ન મળે તો ઉપવાસ કરે પણ માગે નહીં કોઈની પાસે. બંને રસ્તામાં ચાલતા આવે છે, ભગવાને સોના મોરનો ઢગલો કરી દીધો નાનો. ત્યાં ચાલવાના વિષયમાં કીધું પતિ આગળ પત્ની પાછળ, વૈદિક સંસ્કૃતિ આજની જેવું નહોતું. પતિ આગળ હતા પત્ની પાછળ. પતિને થયું સ્ત્રીનો સ્વભાવ છે, કદાચ સોનાની અંદર મન લલચાય, પગથી ધૂળને ઠેબુ મારી અને એની ઉપર ધૂળ નાખવાની ટ્રાય કરી, એટલામાં પત્ની પહોંચી ગઈ. અંતર તો જાજુ હતું નહીં. પત્નીએ પૂછ્યું સ્વામી શું કરો છો? તો કે અહીંયા સોનામોરનો ઢગલો પડ્યો તો મને એમ કે તું સ્ત્રી છો, હોય શકે કે તારું મન કદાચ આમાં લલચાય, ભક્તિમાં બાધા ઉત્પન્ન થાય, એટલા માટે હું એને ઢાંકવાનો પ્રયાસ કરું છું. ત્યારે એની પત્ની કહે છે કે સ્વામી ધૂળને ધૂળથી ઢાંકવાની શું જરૂર છે. પતિને થયું કે આના ચરણ પકડી લેવા જેવા છે. મને હજી ભેદ દેખાય છે, આ સોનું છે ને આ ધૂળ છે, આને તો દ્રષ્ટિમાં ભેદ જ નથી, અભેદ દ્રષ્ટિ થઈ ગઈ છે. આની પત્ની છે પણ ગુરુ સ્થાન યોગ્ય છે. આ નિષ્કામતા છે. ભગવાને કીધું નામા જો નહી, હવે એને ઘરે આલો. કે ઘરે જઈને આપું છે, આ તો અજાણતા આપ્યું છે ને એને, એને તો નિયમ છે કે આ તો કોકનું છે, ન લેવું જોઈએ, એના ઘરે જઈને દેવું છે. સ્વયં ભગવાન વિઠ્ઠલનાથ નામદેવજીને લઈ એના ઘરે પ્રગટ થયા. ભગવાનને આવેલા જોઈ પ્રણામ કર્યા પતિ પત્નીએ. નામદેવજી કીધું દ્યો. ભગવાને કીધું રાંકાને તું વરદાન માંગ. ત્યારે એ કહે છે પ્રભુ મારે વરદાનની કોઈ જરૂર નથી, અને આની જગ્યાએ આપણે હોત તો. આપણા મનને ખાલી આ કથા રે તુલના કરો કે આપણી કામનાઓ ક્યાં છે પરિસ્થિતિમાં. રાંકાએ કીધું, પ્રભુ વરદાનની કોઈ જરૂર નથી, મારે કોઈ કમી નથી, હકીકત એની પાસે કાંઈ હતું નહીં. ભગવાન કે તું કઈક માગ્યું, મારી ઈચ્છા છે તને દેવાની. બહુ જયારે ભગવાને ફોર્સ કર્યો ત્યારે રાંકાએ એક વાત ભગવાનને પૂછી કે હું તમારી પાસે કઈક માગું, પણ માગ્યા પછી જે કૃપા છે તમારી મારી ઉપર એ રહેશે કે વહી જાહે? ત્યારે ભગવાન કહે છે, જો વરદાન માગી લઈશ તો કૃપા નહીં રહે. કેમ? કારણ કે આ વેપાર છે. પ્રહલાદ મહારાજ ભાગવતના સપ્તમ સ્કંદમાં કહે છે, જયારે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા, નરસિંહદેવે કીધું વરદાન માગી લે, ત્યારે પ્રહલાદ કહે છે, પ્રભુ ભક્તિ કરી છે, વેપાર નહીં. ભજન કર્યું છે, બિઝનેસ નથી કર્યો કે અમે ભક્તિ કર્યું અને બદલામાં તમે કઈક આપો, એટલે ભજન નથી કર્યું. આ અમારો પ્રેમ છે અને પ્રેમના કોઈ દી પૈસા હોય નહીં. અને આ સિક્રેટ જાણવા જેવું છે, કોઈ પણ વ્યક્તિ જયારે માગે કૃપા વહી જાય, અને સંસારમાં માગે તો એનું તેજ વયું જાય. માગવું એ ભક્ત માટે મરવા બરાબર છે, ક્યારેય નથી માગતા કોઈ સાધકો. પણ અમારા ગુરુ મહારાજ કહે છે, આ કક્ષા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભગવાનની આગળ માગતા રહેવું જોઈએ, અને ભગવાનની આગળ માગવામાં કોઈ દોષ નથી. આ તો સિદ્ધ થઈ ગયેલા ભક્તોની વાત છે. તો નિર્ણય અવસ્થા પ્રમાણે લેતા રહેવો, અને અત્યારે જ આપણી જો માયા સામે ટક્કર લેવાની કેપેસિટી હોય તો પછી ખુલ્લું એલાન આપી દો ભગવાનને કે તમે છો ને હું છું. આ ભક્ત કરી શકે કારણ કે નિષ્કામતાની અંદર આ શક્તિ છે. ભગવાન નહીં તે ઉભા રાખી દે, અને એ ભક્ત પોતે નથી માગતો પણ સામે ભગવાનને માગવા મજબૂર કરી દે છે. કેવટે ખાલી પોતાની બાજુથી ટ્રાય નથી કરી કે મારે નથી જોતું એમ નહીં, કારણ કે એકલો સાધક જો એવું વિચારે કે મારે નથી જોતું, બની શકે એમાં અહંકાર આવવાની સંભાવના રહે, પણ સામા છેડે ભગવાનને માગવા મજબૂર કરે છે. ભગવાન તમારે ઝૂકવું પડશે. અને એટલા માટે ભગવાને બોલાવ્યા છતાં કેવટ આવ્યો નહીં. ભગવાને કીધું, તને વાંધો શું છે અહીંયા આવવામાં? હે ને, કહી તુમાર મરમ મેં જાના, તમારો એક મર્મ હું જાણું છું. ભગવાન કે તું કયો મર્મ જાણે છો? આ મર્મ શબ્દની વ્યાખ્યાઓ ટીકાઓ અતિ થઈ ચૂકી છે. અયોધ્યાની અંદર એક મહારાજ સ્વામી રામ શરણાનંદજી, આ મર્મ શબ્દ ઉપર એને 6 મહિના પ્રવચન આપેલું છે. મર્મ શબ્દ ઉપર કેવટ કયો મર્મ ભગવાનનો જાણતો હતો? 6 મહિના એક શબ્દ ઉપર ક્લાસ. અતિ ગુહ્ય શબ્દ છે મર્મ. પણ આપણે અહીંયા જે સ્પષ્ટ રૂપમાં સમજવાનું છે કે કેવટ શું મર્મ ભગવાનનો જાણે છે, તો એક વાત એને સ્પષ્ટ કીધી,
ચરણ કમલ રજ કહુ સબ કહઈ. ચરણ કમલ રજ કહુ સબ કહઈ. માનુષ કરની મોરી કછુ અહઈ. માનુષ કરની મોરી કછુ અહઈ. માનુષ કરની મોરી કછુ અહઈ. માનુષ કરની મોરી કછુ અહઈ.
કે છે ચરણ કમલ રજ કહુ સબ કોઈ, લોકોનું એવું કહેવું છે. ત્યાંથી ચાલુ કર્યું, મારો મત નથી, ગામ એવું કહે છે કે તમારા ચરણમાં જે રજ છે એમાં કંઈક પ્રોબ્લેમ છે. ભગવાન કે મારી રજમાં શું તકલીફ છે? માનુષ કરની મોરી કછુ અહી, એક એવી દવા છે તમારા ચરણમાં, તમારી રજમાં, એ જેને અડે ને એ માણસ થઈ જાય. બહુ ગુડ ગુડ વાત કેવટ બોલે છે, રજ ઈ જેને અડે ઈ માણસ થઈ જાય, મનુષ્યત્વ આવે છે એનામાં.
અર્થાત જે લોકો આ સંસારની અંદર ભગવાનના વિગ્રહની સેવા કરે છે અને રોજ જે ભગવાનના ચરણને સ્પર્શ કરે છે, સંભાવના છે કે ઈ કમસે કમ માણસ થઈ શકે. બાકી તો બધા પશુ છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુ ભીર નરાણામ, મહાભારત. જે કેવલ ખાવા આહાર નિદ્રા ભયમાં જીવન વ્યતીત કરે છે ઈ બધા તો પશુઓનો સમાજ છે. મનુષ્ય કેવલ ઈ છે જેને એટલી ખબર પડે કે ભગવાનના મંદિરે જવાય, ભગવાનનું દર્શન કરાય અને ભગવાનના ભક્તોના સંગમાં બેસાય. આ માણસ છે. એક નગરમાં એક રાજાની પુત્રી હતી. જન્મથી કપડાં ન પહેરે. વર્ષો વીતતા ગયા, એની ઉંમર વધતી ગઈ, પણ એણે વસ્ત્ર ન પહેર્યા. એક દિવસ અચાનક એણે કીધું, વસ્ત્ર લાવો. તો એની જે દાસીઓ હતી એણે વસ્ત્ર આપ્યા. રાજાએ પૂછ્યું કે આટલા વર્ષો સુધી તે વસ્ત્ર ન માંગ્યા અને આજે અચાનક કેમ? તો કે આજે આપણા નગરમાં એક માણસ આવ્યો છે, એક મનુષ્ય આવ્યો છે, અને મનુષ્યને મનુષ્યથી શરમ લાગે, પશુઓથી નહીં. રાજા કે તાત્પર્ય કીધું એટલે એને એક પક્ષી, એને કીધું એની પાંખ મંગાવો. ઈ પક્ષીની પાંખ મંગાવી. ઈ પાંખનો પ્રભાવ એવો હતો કે માણસ જેવો હોય ને, જે સ્વભાવ વાળો એવો એમાં દેખાય. બધાને કીધું તમે લાઈનમાં આવો અને પોતપોતાના ચિત્ર આમાં જોવો. કોઈકે જોયું તો કૂતરો લાગ્યો, કોઈક જોવે, મતલબ ઈ વ્યક્તિ જયારે અરીસા જેવી પાંખ અને એમાં જોવે એટલે અંદર પશુ દેખાય. કોઈને કૂતરો દેખાય, કોઈને હાથી, કોઈ ગધેડાઓ. અને ત્યારે રાજકન્યાએ કીધું કે તમારા રાજ્યની અંદર જેટલા લોકો વસે છે ને, આ બધા પશુઓ છે. અને આ માણસ જે બહારથી આવ્યો છે એ ભગવાનનું ભજન કરે છે, એટલા માટે એ માણસ છે. અને શંકા થાય તો એને તો દર્શન કરાવી લ્યો. જેવો એ અરીસાની અંદર જોવડાવ્યું તો એ એક માણસ દેખાણો, એનું પ્રતિબિંબ. મનુષ્યત્વ આ સંસારમાં એનામાં હોય જેને ખબર પડતી હોય આ કરાય અને આ ન કરાય, આટલું જે જાણતો હોય એ માણસ છે. આ માણસની વ્યાખ્યા છે. પ્રભુપાદજીએ માણા બનાવ્યા. પ્રભુપાદજીએ કીધું કે ચાર નિયમ પાલન કરો. નશો નહીં, જુગાર નહીં, માંસાહાર નહીં અને વ્યભિચાર નહીં. આ ચાર નિયમ જેને ભક્ત બનવું છે એને જરૂરી છે. કેમ? આ ચાર જે છે ને એ પાપના પ્રવેશ દ્વાર છે. પાપ અહીંથી પ્રવેશ કરે છે મનુષ્યની અંદર. તો પ્રભુપાદજી કે ઇસ્કોનની અંદર રહી અને જેણે ગુરુ ધારણ કરવા હોય, મતલબ મને જે ગુરુ સ્વીકારવા તૈયાર છે, એણે આ ચાર નિયમનું પાલન ફરજિયાત છે. કોઈ પણ પ્રકારનો નશો નહીં, ચા કોફી દારૂ ઇત્યાદિ જે, કોઈ પ્રકારનું ગેમલિંગ જુગાર નહીં, શેર સટ્ટો ઇત્યાદિ, કોઈ પણ પ્રકારનો નશો આવી ગયો, માંસાહાર નહીં, કાંદા લસણથી લઈ માંસ માછલી ઈંડા ઇત્યાદિ કાંઈ નહીં. અને ચોથું વ્યભિચાર, પોતાની પત્ની કે પોતાના પતિ સિવાય કોઈ અન્ય વ્યક્તિ પ્રત્યે કોઈ ગલત ધારણા નહીં, કોઈ ગલત દ્રષ્ટિ નહીં. આ ચાર નિયમ જે પાલન કરે એ ભક્ત બનવા માટે યોગ્ય છે. આ પ્રભુપાદજીએ કીધું, ભક્ત છે એવું નથી કીધું, ભક્ત બનવા માટે યોગ્ય છે આ ચાર નિયમ પાલન કરે. આ એની ટેસ્ટ. એક વ્યક્તિ આવ્યો, પ્રભુપાદજી હું બધા નિયમ પાલન કરું છું, ચારે ચાર, હવે હું વૈષ્ણવ થઈ ગયો. પ્રભુપાદજી કે માણા થયો છે, હવે ભગવાનના નામનો જપ કર, ભગવાનના નામનું કીર્તન કર, ભગત પછી થાય. કારણ કે માણસ હોય એ નશો ન કરે, આ મનુષ્યનો સ્વભાવ નથી. મનુષ્યના નીતિ નિયમો મનુસંહિતામાં છે, વાંચો. એમાં ક્યાંય લખ્યું છે દારૂ પીવાય? છતાં લોકો પીવે છે. એમાં ક્યાંય લખ્યું છે માંસ ખવાય? છતાં લોકો ખાય છે. કેમ? કારણ કે પશુ કરતાય નીચે ગયા. પશુ હોત તો ઠીક હતું, પણ આજની વિચારધારા પશુઓ કરતા નીચે ગઈ. કેમ? સિંહ કોઈ દી માંસ ઘાસ ખાય? એને દહદી ભૂખ્યો રાખો, ઘાસ આપો તો ખાશે? નહીં ખાય. ગાયને તમે 50 દિવસ ભૂખી રાખો, માંસ આપો તો ખાય? નહીં ખાય. આ માણા જ એક એવો છે, ઘાસે ખાય, માંસે ખાય. શરીરને ગટર સમજે છે, જેટલું આવે એટલું આમાં નાખો. અને બીમારીઓ જુઓ, સમાજ આખો દુખી થઈ રહ્યો છે, કારણ મૂળ ખબર નથી.
અને મનુષ્ય કરતા સ્તર નીચે ગયું છે. જે નથી કરવાના કાર્યો એ મનુષ્ય કરે છે, એટલા માટે પશુથી નીચે છે. તો જેને મનુષ્ય બનવું હોય એને ભગવાનના ચરણનો આશ્રય લેવો જોઈએ. આવું કેવટનું કહેવું છે કે તમારા ચરણે જે આવે એ માણા તો થઈ જ જાય, હે ને, ભગત થાય કે ન થાય એ બે નંબરની વાત છે, પણ માણા તો એવી જડીબુટી છે, ચરણની વાત નહીં, ચરણની રજમાં મનુષ્યત્વ પ્રગટ કરાવી દે છે. અને બીજા અર્થમાં અહીં તે કેવટ કહે છે કે જેને તમે સ્પર્શ કરાવો છો આ રજ, એ બધા મનુષ્યો બને છે. બીજો એક તમારો મર્મ હું એ જાણું છું, જે આપણે અહીં કામનો છે એટલે આપણે બે જ લેશું, એક આ કામનું છે અને એક આ બીજો, કે તમને તરતા આવડતું. સીતાજીએ હામો જોયું, લક્ષ્મણજી હામો જોવે, આ તો પ્રભુ તમે ક્યારેય અમને નથી કીધું કે તમને સ્વિમિંગ પુલમાં ક્યારેય મોકલવામાં નથી આવ્યા. પ્રભુ મને કેવટ કે મને ખબર છે તમને તરતા નથી આવડતું, કેમ? ક્ષીર સમુદ્રમાં તમે શયન કરો ત્યાં આનંદ શેષ છે, એટલે તમારે તરવાની જરૂર ક્યારેય ઊભી થઈ નથી. અને અહીંયા આવો તો આ સંસારની અંદર નૌકાની વ્યવસ્થા છે, તમારે તરવાની જરૂર, એટલે તમને તરતા આવડતું. પણ ત્રીજો મર્મ હું તમારો એ જાણું છું કે તમને તારતા આવડે છે, હે ને, તમે તરશો નહીં પણ તારશો એ પાકું છે. પણ રામ કે ભલે મારા ચરણમાં બધું, તને શું વાંધો છે? તો કેવટ પોતાનો પ્રોબ્લેમ જણાવે છે. છુવત શિલા ભઈ નારી સુહાઈ, પાહન તેન કાઠ કઠિનાઈ, પાહન તેન કાઠ કઠિનાઈ,
પાહન તેન કાઠ કઠિનાઈ.
મેં એવું સાંભળ્યું છે થોડાક દિવસ પહેલા ન્યૂઝમાં આવેલું કે તમે વિશ્વામિત્રજી સાથે જનકપુર જઈ રહ્યા હતા અને રસ્તામાં ગૌતમ ઋષિનો આશ્રમ આવ્યો, એમાં એક નારી શિલા બનેલી હતી, તમે તમારી ચરણરજ એને સ્પર્શ કરાવી અને એ સ્ત્રી બની ગઈ. પછી ઋષિ ને આવ્યા લઈને વયા ગયા. આ કેવટ કે ભગવાન કે આ એક સ્ત્રીનો ઉદ્ધાર કર્યો એ હજી નડે છે અહીં તે. આ કેવટ સુધી હવે આને ખબર પડી ગઈ કે મેં આનો ઉદ્ધાર કર્યો છે. તો પ્રભુ એ પથ્થર હતો અને પથ્થરનું સ્વરૂપ એનો સ્વભાવ છે પથ્થર જડ હોય. હવે એ જડ પથ્થર જો સ્ત્રી બની જાય તો મારી આ નાવ તો બહુ પોચી છે, લાકડાની બની છે અને પાછી આખો દી પાણી મારે છે. એક તો બની લાકડાની છે, રે પાણીમાં, એટલે ઓર પોચી થઈ ગઈ છે. આ તો તરત સ્ત્રી બની જાય. અને સ્ત્રી બને એનો વાંધો નહીં, બન્યા પછી પાછો કોક ઋષિ આવશે લઈને વયો જાહે. મારે તો ધંધો ગયો ને, મારો તો બિઝનેસ ગયો, મારી આજીવિકાનો શું? ભગવાન કે ભાઈ આજીવિકા તું આટલું બધું હું કામ વિચારે છે? કેવટ કે વિચારવું પડે. એ પ્રતિપાલવું સબ પરિવારું, પ્રભુ આ નૌકામાંથી જે મળે છે ને આમાં જ ઘરનું હાલે છે. કારણ નહીં જા નવું કશું ઓર કબારું, બીજો કોઈ ધંધો આપણને ફાવતો નથી, હું શીખ્યો નથી, જન્મ્યો ત્યારથી અહીંયા નાવ ચલાવું છું અને અત્યારે હું આ કર્યું છું. ક્યારેય સુરત નહોતો ગયો કે વિચાર આવે કે એમ્બ્રોઇડરીના મશીન નાખું? એ જમાનામાં હોત તો કદાચ કેવટ કહે કે ભાઈ બીજો ઓપ્શન, પણ કેવટ કે આપણને કોઈ ધંધો ફાવતો, બીજું શીખ્યો જ નથી. આ એક કામ છે, આનાથી પરિવારનું પાલન થાય છે, એટલા માટે હું તમને નાવમાં બેસાડી શકું એમ નથી. ભગવાન આવે અને કોઈ પ્રણામ ન કરે, આવું અત્યાર સુધીની લીલામાં બન્યું નથી. આ કેવટ નાવમાં બેઠો બેઠો વાત કરે છે, એકદમ આરામથી બેઠો છે અને ભગવાન ઊભા છે સામે. ભગવાન કિનારે ઊભા રહે અને કેવટ બેઠા બેઠા બોલે છે. તો ભગવાન કેવ તારે લઈ જવા નથી, તો આનો ઉપાય શું? આ નદી પાર કેમ કરવાની છે? તો કે એક ઉપાય છે, આ નદીના કાંઠે કાંઠે હાલ્યા જાઓ. કાંઠે હાલતા રહ્યો, આગળ જતા એક ઘાટ છે ત્યાં પાણી છીછરું છે, હાલી ને પછી આમ વયા જાજો. એટલે ભગવાને પૂછ્યું કેટલુંક દૂર છે? દૂર તો ઘણું છે, હાલે તમારે હાલવું છે. ભગવાનને ગંગા પાર કરવાની ઉતાવળ છે, એનું એક કારણ છે. કારણ કે પાછળ સુમંતજી છે, હજી રથ ગયો નથી પાછો. ભગવાન વિચારે જેટલું જલ્દી બને એટલું ગંગા પાર કરી જાવી. અને ભગવાન વિચારે આ મોડું કરે છે. ભગવાન કે આ નહીં, બીજો કઈ રસ્તો ખરો? હા, બીજો રસ્તો છે એ કે તમે તમારા ચરણ ધોવાનું કયો કહેવું પડશે.
જો પ્રભુ પાર અવસી ગાચહ, જો પ્રભુ પાર અવસી ગાચહ, મોહી પદ પદો મ પખારન કહો,
પદ પદ મ પખારન કહો.
કેવટે એમનો કીધું પગ ધોવા દો. શું કહે? તમે મને એમ કયો કે કેવટ તું અહીંયા આવીને મારા પગ ધોઈ લે તો બીજો રસ્તો છે, તો નામમાં બેહવા દો. બહુ સુંદર ભાષા ગોસ્વામીજે પ્રયોગ કરી છે. મોહી પદમ પખારન કહું, તમે સામેથી કયો, મારી કોઈ ઈચ્છા નથી તમારે ચરણ ધોવાની. સ્પષ્ટ ઇનકાર કહેવટનો. લક્ષ્મણજી હવે લાલ મંડ્યા થવા. પાંચ પૈસાનો માણસ અને રામની સામે આટલો ક્રોધ. ભગવાન રામ કહે છે લખન શાંતિ કેમ? કારણ કે અહીંયા હવે આપણું કઈ મેળ પડે એમ નથી. લક્ષ્મણજી અતિ ક્રોધમાં છે. અને લક્ષ્મણજીનો ક્રોધ જોયો એટલે પછી જેમ પરશુરામજીને લક્ષ્મણજીએ કીધું હતું કે તમારા ક્રોધથી હું કઈ ડરતો નથી, કેવટને કાંઈ ફરક નથી કે આનંદ શેષ છે, કઈ કરી લેહે, કોઈ ડર નહીં. એકદમ બેઠા બેઠા કહે છે,
પદ કમલ ધોઈ ચઢાઈ નાવન નાથ ઉતરાઈ ચહો, મોહી રામ રાવુરી આન દશરથ શપથ સબ સાચી કહો.
પદ કમલ ધોઈ ચઢાઈ નાવન નાથ ઉતરાઈ ચહો, મોહી રામ રાવુરી આન દશરથ શપથ સબ સાચી.
પરુ તીર મારહુ લખન પે જબ લગીન પાય પખારી હો, તબ લગીન તુલસીદાસ નાથ કૃપાલ પાર ઉતારી હો.
પરુ તીર મારહુ લખન પે જબ લગીન પાય પખારી હો, તબ લગીન તુલસીદાસ નાથ કૃપાલ પાર ઉતારી હો.
તબ લગીન તુલસીદાસ નાથ પાલ પાર ઉતારી હો,
તબ લગીન તુલસીદાસ નાથ પાલ પાર ઉતારી હો.
કેવટ આવેશમાં આવી ગયો સામે. પદ કમલ ધોઈ ચઢાઈ નાવ, ચરણ ધોયા વગર નાવમાં બેહવા દેવાનો નથી. આપણી ગુજરાતી ભાષામાં થાય કરી લ્યો, નહીં બેહવા દઉં. અને તમારા મનમાં બીજો વેમ હોય કે મારે કઈક ભાડું વધારે લેવાનું છે એટલે હું તમને ઉતરાય તો જોતી જ નથી. લક્ષ્મણ કે આને આપણી બધી હિસ્ટ્રી ખબર લાગે. અને ભગવાન પૂછે ઉતરાય હું કામ નથી લેવી, તો કે કઈ કઈ તમારી પાસે વધવા હું દીધું છે કે તે મને કઈક આપો. કેટલો પાવરમાં છે વિચારો તમે. અને આ પાવર ઈજ કરીએ કે જે નિષ્કામ ભક્તિના ઘાટ ઉપર ઉભો છે. ભગવાન કે છે કઈ તમારી પાસે મને દેવા જેવું? ચિંતા નહીં કરતા, મારે ઉતરાય નથી જોતી. કેમ? કારણ કે તપસ્વીઓની ઉતરાય હું લેતો. બોલો, એનું સ્વાભિમાન. સાધુઓ પાસેથી પૈસા હું નથી લેતો. છે ગરીબ વ્યક્તિ, પણ આ એની અમીરી છે. જોવો, આ સંસારની અંદર ક્યારેક નાનો માણસ એવું કામ કરી જાય જે મોટા મોટા લોકો કરી શકતા. કૃષ્ણ જન્મ પ્રસંગમાં સમુદ્રને ઉપદેશ આપતા આકાશના વાદળો કહે છે કે તમારી પાસે અગાધ માત્રામાં જળ, પણ તારું આ જળ ભગવાનની સેવામાં જ કોઈ કામનું. સમુદ્ર કે બહુ વાયડાઈ કરો, માં અમારી પાસેથી તમારી પાસે આવે છે. એને ભલે તમારી પાસેથી અમારી પાસે આવતું હોય, પણ આજ અમે એ ભગવાનની સેવા કરવા સક્ષમ છીએ. એને અને તમે સમુદ્ર હોવા છતાં સેવા નથી. કેવટ પાસે કાંઈ નથી, પણ કેવટ ભગવાનને કહે છે સ્વાભિમાનથી તમને ગંગા પાર ઉતારી દઈશ, પણ ઉતરાયની મારે કોઈ ઈચ્છા, એટલે એ ચિંતા તમે છોડી દો. પણ એ પ્રણ મારું પાક્કું છે કે પગ ધોયા વગર નાવમાં નહીં બેસવા દઉં. કીધું મોહી રામ રાવરી, ભગવાન રામ તમારા સોગંદ છે. અને એને લાગ્યું કે એકથી નહીં મેળ પડે, તમારા બાપ દશરથના સોગંદ છે. દશરથનું નામ લીધું, લખનનો મગજ ગયો, બાપ ઉપર જાય તું. એને તીર ખેંચ્યું લક્ષ્મણે, બાણ ઉપર હાથ વયો ગયો લખનજીનો, કહે છે બરું તીર મારું લખન ઉપર. લક્ષ્મણ તૈયાર થઈ ગયા ને તીર મારવા. કેવટ કે તીર બતાવો કે ગમે એ કરો, ચરણ ધોયા વગર નાવમાં બેઠાડવાનો નથી. અને બીવે આ કેવટ નથી, લક્ષ્મણના તીરનો જેને ભય નથી. કેવટે કીધું નહીં બેસવા દઉં, ચરણ ધોવાનું કયો મને સામેથી તો જ બેહવા દઈશ. અદભુત રચના ગોસ્વામીજીએ કરી, એક છંદમાં આખી આખા પ્રસંગને લઈ લીધો. ભગવાન કહે છે લખન એની અરે માથાકૂટ રહેવા દે, આપણે ગંગા પાર જવું છે. વિચાર કરો એ કેવટની ભક્તિ કયા સ્તરમાં હશે, ભગવાને તે એની હારે માથાકૂટ કરવાનું રહેવા દીધું. એને શાસ્ત્ર જેના સ્વાસ્થ્ય પ્રકટ થાય એ ભગવાન કે આની હારે માથાકૂટ રહેવા દે. આ ભક્તિનો પ્રભાવ છે. એટલા માટે જ્ઞાની યોગી સિદ્ધો એ બધા ભક્તોની પાછળ આવે છે. ભક્ત બધાથી શ્રેષ્ઠ છે, ભક્તિ યોગ બધા કરતા શ્રેષ્ઠ છે. ભગવાને જયારે કીધું હારું કેવટ તું કેવટ નામ લઈને આવ્યો, આઈના ઉભા રહેજો, હમણાં વાસણ લઈને આવું જ ઘરેથી. એ ઘરે ગયો, જયારે કેવટ ઘરે વાસણ લેવા ગયો ત્યારે ગંગાજી, હવે તો પ્રકટ સ્વરૂપ છે, ગંગાજી વિચાર કરે કે મેં સાંભળ્યું છે કે રામ ભગવાન છે. આ ભગવાન હોય જે એક સામાન્ય કેવટને આજીજી કરે છે, મને ગંગા પાર ઉતારો. હે, મનમાં સંશય થયો. અને શું સંશય આવ્યો?
જાસો નામ સુમિરત એક બારા, ઉતર હિ નર ભવ સિંધુ અપારા, સોઈ કૃપાલુ કેવટ નિહોરા, સોઈ કૃપાલુ કેવટ નિહોરા, જેહિ જગો કિયતિ હો પગ હો તે થોરા, જગો કિયતિ હો પગ હો તે થોરા.
સુંદર વિચાર ગંગાજીના મનમાં, જેનું નામ એકવાર કોઈ ઉચ્ચારણ કરે રામ, એ ભવસાગર થી પાર થઈ જાય. અને આ ગંગા પાર કરવા હાટુ કેવટને વિનંતી કરે? વામાના ઉતારમાં બે ડગલામાં આખું વિશ્વમાં આપી લીધું, અને ઈ ભગવાન ગંગા પાર નથી કરી શકતા? ગંગાના મનમાં સંશય થયો. ગંગાજી જયારે આવો વિચાર કરે છે, અને ઈ જ સમયે ગંગાની દ્રષ્ટિ ભગવાનના ચરણ બાજુ ગઈ, ચરણને જોયા, અને એ ચરણમાં પોતાનું જન્મસ્થાન બર્થ પ્લેસ જોયું. એને કે મારો ઉદગમ, મારો જન્મ જ્યાંથી થયો છે એ સ્થાન મારી સામે છે. એને ગંગાજીનો સંશય નષ્ટ થઈ ગયો. અને ગંગાજી ભગવાનના ચરણથી પ્રગટ થયા છે. તો ગંગાજીને સમજાવવા કોઈ ભક્તની જરૂર ન પડી, ધ્યાનપૂર્વક ભગવાનનું દર્શન ઈ તે આપણા અનેક સંશયોને તોડી નાખે છે. ભક્તિરસારૂત સિંધુમાં રૂપ ગોસ્વામી કહે છે કોઈ વ્યક્તિ પોતાના મનને એકાગ્ર કરવા ચાહે છે એને વધારેમાં વધારે સમય ભગવાનના વિગ્રહના દર્શન કરવા જોઈએ, એને મન એકાગ્ર થઈ જશે. ગંગાએ જ્યારે ભગવાનનું દર્શન ચાલુ કર્યું, અને દર્શનની વિધિ ચરણથી છે, જેવા ચરણ જોઈએ ભાઈ ઉપર જોવાની જરૂર ન રહી, કેમ? ચરણે સંશયનો નાશ કરી દીધો. ગંગાજીનો સંશય નષ્ટ થયો. ત્યાં કેવટ આવી ગયો પાછો, લાકડાની કાથરોટ લઈને આવ્યો, લાકડાની. કેમ? હજી એને વિશ્વાસ નથી બેહતો એ કે આ લાકડાની કાથરોટ છે અને એમાં પાણી ઘરેથી લઈને આવ્યો. એ એક બહુ મોટો સંશય છે આમાં. જુઓ, સામે ગંગાજી છે તો પાણી ઘરેથી લાવવાની શું જરૂર છે? ઘર કેટલું દૂર છે કેવટનું? તો ગંગાજીમાં ભરીને શરણ ધોઈ લેવાય ને. પણ કેવટને એક ગંગાજી ઉપર એક એને રીંજ હતી બહુ મોટી. હું રીંજ કે અમારા પૂર્વજોને, પૂર્વજોની પેઢીઓ વહી ગઈ તમારા કાંઠે, પણ તમે અમારા પૂર્વજોનો ઉદ્ધાર કર્યો નહીં. પેઢીઓ ગઈ અહીંયા હોડી હાંકતા હાંકતા, પણ તમે ઉદ્ધાર ન કર્યો. એટલે તમારું જળ એ અહીં મારે કામ નહીં લાગે. કેવટને ગંગા જળમાં વિશ્વાસ ન રહ્યો. અને હકીકત આવું છે નહીં. આ નિષ્કામ ભક્તિના સ્તર ઉપર સાધક આ વિચાર કરે છે. બાકી ગંગાજીમાં કોઈ પ્રોબ્લેમ નથી, ગંગાજી પરમ પવિત્ર છે, એનું કામ એ આજે કરે જ છે. તો કેવટ ઘરેથી પાણી લાવી અને આનંદથી પરિવારને લેવાનું. પણ લાકડાની કાથરોટ લાવવા પાછળ તાત્પર્ય આચાર્યો કહે છે કે આ કાથરોટ જો રહી જાય તો આપણી નાવ રહી જાય, અને કાથરોટ વહી જાય તો આપણે મોટું નુકસાન નહીં. નાવ એ લાકડાની, કાથરોટ એ લાકડાની, પરીક્ષા એ થઈ જાય ને આપણું કામ એ થઈ જાય. અતિ ચતુર છે કૃષ્ણ ભક્ત, બડો ચતુર. અતિ ચતુરતાથી દેવતાઓ એના ભાગ્યની પ્રશંસા કરે છે.
અતિ આનંદ ઉમગે અનુરાગ,
આનંદ ઉમગે અનુરાગ,
અતિ આનંદ ઉમગે અનુરાગ,
આનંદ ઉમગે અનુરાગ,
ચરણ સરોજ પખારન લાગા, અતિ આનંદ ઉમગી અનુરાગ, અતિ આનંદ
ઉમગી અનુરાગ,
અતિ આનંદ ઉમગી અનુરાગ,
અતિ આનંદ ઉમગી અનુરાગ,
ચરણ સરોજ પખારન લાગા, ચરણ સરોજ પખારન લાગા,
ચરણ સરોજ પખારન લાગા.
કેવટના ભાગ્યની દેવતાઓ પ્રશંસા કરે છે. એને અદભુત, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી કેવટ ઉપર. કેમ? કારણ કે જે ભગવાનનું ચરણની વાત જવા દો, જે ભગવાનના ચરણની નખની જ્યોતિનો પ્રકાશ જે યોગીઓના ધ્યાનમાં નથી આવતો, યોગી વિદ્યાન ગમ્યમ, એ ચરણ એક નાવ ચલાવવા વાળા કેવટના હાથમાં છે. આ ભક્તિ છે. પણ એક સંશય થઈ શકે કે ભગવાને કેવટને આ સૌભાગ્ય કેમ આપ્યું? એના પૂર્વજન્મના ઇતિહાસમાં સંતો કહે છે કે કેવટ પૂર્વજન્મે ક્ષીર સમુદ્રમાં કાચબો હતો. ક્ષીર સમુદ્ર, શ્વેત દ્વીપ, જ્યાં ભગવાન શિરોદક્ષાય વિષ્ણુ શયન કરે છે. અને આ સંસારમાં જેટલા અવતારો થાય એ શિરોદક્ષાય થ્રુ આવે છે. તો આ કાચબાને ભગવાનનું ચરણ સ્પર્શ કરવાની બહુ ઈચ્છા. ભગવાન શયન કરે છે પણ અનંત શેષ વારંવાર મુખમાંથી અગ્નિ પ્રગટ કરી અને કાચબાને દૂર ધકેલે. કાચબો થોડોક ઉપર આવે, લક્ષ્મીજી હારે દૂર કરે અને કાચબો ઉકલી ગયો ક્ષીર સમુદ્રમાં. પણ મરતા મરતા એને નિશ્ચય કર્યો કે આ ભગવાનના ચરણની રજ દેવા જો ભગવાનને મજબૂર ન કરું તો હું તે હરિનો દાસ નહીં. અને આવ્યો બીજા જન્મમાં કેવટ બનીને. ઈ છે આ કેવટ. આજે પરાણે ભગવાનને કહેવું પડ્યું કે પગ ધોઈ લે, તેથી ઓલા અડવા નહોતા દેતા. ચરણ ધોવે છે, ચરણ ધોવામાં ફેમિલીને હારે લઈ લીધું, ઉદ્ધાર તમારો થઈ જાય ભાઈ આવો. ભગવાનના ચરણ ધોતી વખતે બન્યું, પેલા ભગવાન તો ઉભા છે, ભગવાનને કીધું એક ચરણ આમાં રાખો કાથરોટમાં. હવે એક ચરણ કાથરોટમાં મૂક્યું, કેવટે સાત વખત ધોયું, સાત વાર. કોઈ માણસ ઉભો હોય તો સ્વાભાવિક છે થોડું આમ તેમ થાય, લડખડા છે, એક પગ ઉપર છે એક પગ ઉપર. તો પહેલો પગ ધોયો તો બહુ વાંધો નો આવ્યો, પણ હવે બીજો પગ જયારે ધોવાનો થયો તો કેવટ કે હવે આને ક્યાં મૂકશો, કારણ કે જો નીચે મૂકશો તો ફરીને ધોવો પડશે, પાછો રજ લાગશે. કેવટે કીધું મારા હાથમાં મૂકો, એક હાથ આપ્યો ભગવાનને, ભગવાને એક ચરણ એના હાથમાં મૂક્યો. હવે કે બીજું ચરણ કાથરોટમાં, ભગવાન કે શું કરે તું, પાડીશ તું મને અહીંયા એને આવી રીતે. તમે ખાલી કલ્પના કરો વ્યક્તિ પડે કે નહીં. કેવટ કે એક કામ કરો, મારા માથે હાથ મૂકી દો, અહીં ટેકો લઈ લો. ભગવાનનો હાથ ચરણ હાથમાં લીધું, ભગવાનનો હસ્ત પોતાના માથે મુકાયો, ટેકો દઈને ભગવાને ચરણ બીજું કાથરોટમાં મૂક્યું. પછી ભગવાનને કહેવા આ ચરણ અહીં મૂકી દો. બે ચરણ ભગવાનને કાથરોટમાં ઉભા રાખી દીધા અને માંડ્યો ધોવા. આખી કાથરોટમાં જયારે ચરણ અમૃત તૈયાર થઈ ગયું, પછી ભગવાનને કીધું હવે તમારે નીચે તો હાલવાનું નથી, એટલે તમે એક કામ કરો, તમારે મારા ખંભે બેહવું પડશે, કારણ કે હાલીને જાશો પાછી રજ લાગશે, પાછા ચરણ ધોવા પડશે, મને વાંધો નથી. લક્ષ્મણજી આમાં વારંવાર વિરોધ વચ્ચે નોંધાવતા હતા, પણ ભગવાને કીધું તું હમણાં શાંતિ રાખ. કેવટે ભગવાનનું એ ચરણામૃત પરિવાર વાળાને કીધું બધા પી લો, હાલો કે ગુરડો મારી લો, ગામ વાળાને કીધું તમે વ્યાવો બધા લઈને, એ બધાને આપ્યું. પછી કેવટે કીધું પ્રભુ તમે અહીંયા આવી ગયા એ ઠીક, પણ હવે અમારી જેવા ગરીબ વ્યક્તિને બ્રાહ્મણ તો આવે નહીં શ્રાદ્ધ કરવા, મારા પિતૃઓ ઘણા ગયા છે એનો ઉદ્ધાર કરવો છે, બ્રાહ્મણ આવતા નથી. મેં એવું સાંભળ્યું છે કે તમે બે ભાઈ ભણવા ગયા હતા વશિષ્ઠજીના આશ્રમે, વેદ તમને આવડે છે, તો હું ગંગાજીમાં આ ચરણામૃત નાખીશ. તો જેવું નાખવાનું કીધું સીતાજીના મનમાં અને લક્ષ્મણજીના મનમાં, આપણને તો દીધું જ નહીં, કારણ કે ચરણામૃત તો ભગવાનના ભક્તો લે છે ને, એના માટે તે અકાલ મૃત્યુ હરણમ, ચરણામૃત લેવાની ઈચ્છા એ બે ની હતી. પણ હવે આ કે માગવું કેમ, પેલા કે નહીં માગો તો હાવ રહી જાઓ, અને અહીંયા કોઈ આપણને ઓળખવા વાળો છે નહીં, કોઈ ઓળખતું નથી કે આપણે અયોધ્યા થયા, માગી લો ને શું વાંધો છે. તો લક્ષ્મણજીએ સીતાજીએ બે કીધું, કેવટ અમને ભગવાનનું ચરણામૃત આપ્યું. કેવટ કે લાઈનમાં આવો, પેલા જોવા મેડો ક્યાં લાઈન છે, એ લાઈનમાં આવો કે કેમ, મારા કરોડો પિતૃઓ આગળ છે પછી તમારો વારો વાહે. બે પાછળ ઉભા રહ્યો, બેને ઉભા રાખ્યા અને બે ભાઈને કે મંત્ર બોલવાનું ચાલુ કરો. કેવટ કાથરોટમાંથી ગંગાજીમાં આચમન આપતો જાય, આ બાજુ બે ભાઈ મંત્ર, ભગવાન પાસે શ્રાદ્ધ કરાવ્યો, પિતૃઓનો ઉદ્ધાર કર્યો, વર્તમાન પરિવારનો કર્યો, આવવા વાળી પેઢીઓનો કરી નાખ્યો, અને થોડું ઘણું વધ્યું. પછી આ બેને ચરણામૃત આપ્યું, પછી કે હવે નાવમાં બેસાડો. કાથરોટમાંથી સીધા ભગવાનને ઉચકી અને કેવટ નાવમાં બેસાડે છે, નાવમાં બેસાડે છે, પણ નાવને ગંગાજીમાં બહુ ચક્કર લગાવે છે, પાર નથી ઉતારતો. અને નાવની અંદર ભગવાન રામને કીધું તમે મારો હાથ પકડી રાખો, આ મજબૂત એકદમ ફિટ, છૂટવો ન જોઈએ કેમ. ભગવાને પૂછ્યું આમાં કઈ વાંધો નથી ને, એને ઊંધા નથી નાખવાના ને, એવું હોય શકે કદાચ. તો ભગવાનને નાવમાં બેસાડે મારો હાથ પકડી રાખજો. તાત્પર્ય આચાર્યો કહે છે કેવટને શંકા હતી કે આપણે આપણી હાથે જો ભવસાગર પાર કરવાની ટ્રાય કરવી, બની શકે કે આપણે ક્યારેક છટકી જાવી, પણ જો ભગવાન આપણો હાથ પકડી લે એ ક્યારેય છોડતા. કેવટ કે મજબૂત પકડી રાખજો બરાબર, નાવના ચક્કર લગાવે છે. ભગવાન કે હવે અમે થાક્યા છો તો હું આખા ગામમાં કયો છો, અમે ક્ષત્રિય છીએ રઘુવંશી, 5 મિનિટ નાવમાં બેઠા થાકી ગયા, આ જીવ 84 લાખ ના ચક્કર કાપે તોય નથી થાક્યો. હજી બોલો, તમને 5 મિનિટમાં થાક, તમારી કરતા સાચા વીર તો અમે છીએ, કેટલા જન્મો કેટલા મૃત્યુ છતાં હજી પાછા પડવાનું નામ લેતા નથી. હાકે છે ને આટલું સાંભળ્યા પછી તે માળા કેટલા કરશે અહીંથી બેઠા છે, એમાં પાછું પડવું જ નથી એને, ક્યાં વાત છે ભાઈ. આપણે તો આપણો દંડ એકદમ પરફેક્ટ છે. ભગવાન કે કેવટ કે છે અમે સાચા વીર છીએ કેમ, આટલું દુઃખ તો જન્મ મૃત્યુને છોડતા તમને પકડતા નથી. ભગવાન કે કેવટ, હવે ખરેખર મોડું થાય છો. કેવટ કિનારા ઉપર નાવને લાવી ભગવાનને પ્રણામ કરે છે, પણ ભગવાનના મનમાં સંકોચ થાય છે. કાંઈક દેવું છે પણ કાંઈ છે નહીં. સીતાજી આ વાતને સમજી ગયા. એને યોગ્ય પત્ની યોગ્ય સમયે પતિની ઈચ્છાને સમજે ઈ છે. સીતાજી સમજી ગયા અને પોતાની મુદ્રિકા ઉતારી ભગવાન રામને એવી રીતે આપી, ઉભાતા એને ખબર ન પડી આ ક્યારે આપી દીધી એને, કે ભગવાનની મુદ્રિકા કેવટને આપી. કેવટે જોયું આમાં રામ નામ લખ્યું છે, પ્રભુ આ ન ફાવે આપણને, આ નહીં હાલે. ભગવાન કે કેવટ કોઈ હું તને પ્રેમથી આપું છું, તો કેવટ કહે છે ના, કેવટ લેવાની ના પાડે છે. શું કામ? કારણ કે કેવટ કહે છે
નાથ આજ મે કાહુ ન પાવા, મીટે દોષ દુખ દારિદ જાવા, બહુત કાલ મે કીન્હી મજૂરી, આજ દીન બીદી બની ભલી ભૂરી.
એ પ્રભુ મને શું નથી મળ્યું, મારો દોષ, મારું દારૂ, મારું દારિદ્ર્ય, મારા કર્મો, આજ બધું નાશ થઈ ગયું છે. બહુત કાલ મે કિન્હી મજૂરી, અનેક શરીરોની અંદર ફરી અને ભવસાગરથી પાર કરવાની મેં ટ્રાય કરી, પણ આજે વિધાતાએ મારી ઈચ્છાને પૂર્ણ કરી, તમારું ચરણામૃત મળ્યું, મને બધું મળી ગયું છે. હવે મારી કોઈ ઈચ્છા નથી. અને આમાંય કેવટની પહેલેથી કોઈ ઈચ્છા નહોતી લેવાની, એટલા માટે કેવટ કહે છે કે પ્રભુ મારી કોઈ ઈચ્છા નથી, મારે કાંઈ જોતું નથી, તમે મારી ઉપર કૃપા રાખો બસ. કેવટ કે હજી છેલ્લો દાવ ખેલી લઉં એક. ભગવાને જ્યારે માગવા બહુ ફોર્સ કર્યો ત્યારે કેવટે કીધું
અબ કછુ નાથ ન ચાહિય મોરે, દીન દયાલ અનુગ્રહ તોરે, વિરતી બાર મોહી જો કછુ દેવા, 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 સો પ્રસાદ મે શિર ધરી લેવા, સો પ્રસાદ મે શિર ધરી લેવા,
કેવટે છેલ્લો દાવ ખેલી નાખ્યો. અબ કછુ નાથન ચાહિય મોરે, દીન દયાલ પ્રભુ અનુગ્રહ તોરે. ભક્ત ભગવાન પાસે કૃપા સિવાય બીજું કઈ માંગતો નથી, કારણ જેની ઉપર ભગવાનની કૃપા હોય એને આ સંસારમાં પછી કોઈ કમી રહેતી. એટલે માંગવું શું ભગવાન પાસે એ ભક્ત જાણે છે, કૃપા માંગે છે. અને ફિરતી બાર મોહી જો કછુ, પછી જ્યારે તમે રિટર્ન આવો પાછા ત્યારે જે આપશો એ લઈ લેશ. મતલબ કે 14 વર્ષનું કન્ફર્મ કે રાવણને મારીને જયારે પાછા રિટર્ન નીકળો વાયા શ્રીંગવેરપુર થઈને. કેટલો બુદ્ધિમાન છે જો, એમ નામ નહીં જઈએ કો. અને એ વખતે તમે જે આપશો કેવટ લઈ લે છે, એને રિટર્ન નું કન્ફર્મ કરી લીધું. એટલે એ તો પાકું 14 વર્ષ સુધી આપણને કઈ થવાનું નથી. અદભુત બુદ્ધિમત્તાથી અને ભગવાનને શુદ્ધ ભક્તિનું વરદાન આપી ભગવાન ત્યાંથી આગળ વધે છે. અને આપણે આગળની કથા આવતીકાલે આગળ વધારશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.